අදදී නායපත්වයේ විෂයාංක 104 දක්වා ශ්‍රී ලංකා අපනයට සම්බන්ධ පනත යටතේ නියෝග 4ක් අනුමත කිරීම.
Yes, I move item 1, item 2, item 3, item 4.
සුජීව සේරසිංහ මැතිතුමා.
ගරු කථානායකතුමනි,
මොකක්ද ජන්සිරි කච්චීර මැතිතුමා?
ඊයේ ඔබතුමා තීරණ අධ්‍යාපනයේ ඇත්ත. අද අයි ඉන්නකො
මම ඊයේ තීරණයක් දුන්නා, ඊට පස්සේ එකතු වුණා.
අයි අයි ඔච්චර කලබල
බැලන මුදල් නැමෙතුමා එකතු වුණා. ඒ අවශ්‍ය ලිපි ලේඛනාදී ඉදිරිපත් කරන්න. ඒක ඉදිරිපත් කළා. දැන් අද අපි සභාවේ කටයුතුට යන්න ඕනේ ගරු මන්ත්‍රීතුමා. මං
තනාද නූණ බවයි දිනේෂ් ගුණවර්ධන මන්ත්‍රීතුමා කිව්වේ.
හොඳයි ඔබතුමා අද මං කන් දුන්නා තීරණයක් දුන්නා. ගරු සුජීව සේරසිංහ මැතිතුමා, you go ahead.
බොහොම ස්තුතියි ගරු කථානායකතුමනි. ලෝක වෙළඳපොලේ රබර් මිල පහත වැටීම හේතු කොටගෙන දේශීය රබර් අපනයන කරන් දිරිගැන්වීම හා දේශීය වෙළඳපොලේ තරංකාරීත්වය ඇති කිරීම සඳහා අමු රබර් මත පනවා තිබූ අපනයන සෙස් බද්ද කිලෝග්‍රෑමයට රුපියල් 15 සිට කිලෝග්‍රෑමයට රුපියල් 4 දක්වා අඩු කිරීම සඳහා මෙම ගැසට් නිවේද ප්‍රකාශයට පත් කරලා තියෙනවා. ඒ වගේම දෙවනුව රට තුල ගව ඝාතන අඩු කිරීමේ අරමුණ ඇතිව ආනයනික ගව කළු කුමුන් සහ බැටළු මස් මත පනවා තිබූ ආනයන සෙත් බද්ද 130 හෝ කිලෝග්‍රෑමයට රුපියල් 225 සිට 115 හෝ කිලෝග්‍රෑමයට රුපියල් 100ක් දක්වා අඩු කිරීම සඳහා දෙවැනි ගැසට් පත්‍රයත්, ඒ වගේම තුන්වෙනුව රටේ පසුගිය වකවානුව තුළ ඇති වූ හදිසි ගංවතුර තත්ත්වය සැලකිල්ලට ගනිමින් දේශීය කර්මාන්ත ආරක්ෂා කිරීම සඳහා ආනයනික සීනි හෝ අනෙකුත් පැණි රස කාරක ද්‍රව්‍යයන් එකතු කරනු ලැබුවා වූ රසකලා වූ ඛනිජ ජලය හා වායුව කවනු ලැබුවා වූ ඉරේටඩ් පාන වර්ග මත පනවා තිබූ ආනයන සෙස්පත්ද සංශෝධනය කිරීමටත්, ඒ වගේම හතරවනුව දුම්පානය අවම කිරීමේ අරමුණ ඇතිව වීඩි කොළ මත පනවා තිබූ ආනයන සෙස්පත්ද සංශෝධනය කිරීමටත් මේ ගැසට් පත්‍ර ටික අපි ඉදිරිපත් කළ තියෙනවා. විශේෂයෙන්ම ගරු කථානායකතුමනි, රබර් මිල සම්බන්ධයෙන් අපිට විශාල ප්‍රශ්නයක් පැන නැගුණා. අපි මේ රබර් වලට අගේ එකතු කිරීමක් උනන්දු කරන්න තමයි ගොඩක් වෙලාවට අපි උත්සාහ කරේ. හැබැයි ලෝක වෙළඳපොලේ රබර් මිල පහත වැටීම හේතු කොටගෙන ගරු කථානායකතුමනි, අපේ අමුද්‍රව්‍ය අපේ රබර් අමුද්‍රව්‍යයක් වශයෙන් අපනයන කිරීමේදී තරංකාරීත්වයට මුහුණ පාන්න සිදු වුණා. ඒදී අප තීන්දු කර අපේ විශේෂයෙන්ම රබර් අපනයනය කරන අපනයනකරුවන්ට පහසුව සඳහා තාවකාලිකව වෙළඳපොලේ තියෙන තත්ත්වය අපි සලකලා බලලා සහයෝගයක් ලබා දීමට අපි මේ තීන්දුව ගත්තා. ඒ වගේම ගව ඝාතනය රටේ අවම කිරීම සඳහා මෙම අපි බද්ද ආනයනය කරන බද්ද යම්කිසි ප්‍රමාණයකට අඩු කරන්නත් පිටරටින් මස් ගෙන්වීම සඳහා උනන්දු කිරීම සඳහාත් අපි මේ තීන්දුව ගන්න ලැබුවා ගරු කථානායකතුමනි. ඒ වගේම පසුගිය ඇති වුණු විශාල ගංවතුරක් හේතුවෙන් ඔබතුමා දන්නවා විශාල පාඩුවක් පෞද්ගලික ඒ වගේම කර්මාන්තවලට සිදු වුණා. එහිදී සමහර කර්මාන්ත විශාල ප්‍රමාණයක් අපේ පිරිසක් මේ කර්මාන්තවල රැකියා වෙදෙනවා. ඉතින් සහ මුලින්ම මේ කර්මාන්ත ගොඩාක් ප්‍රදේශවල මගේ විශේෂයෙන්ම කඩුවෙල ආසනේ බියගම ආසනේ වගේ ප්‍රදේශවල විනාශ වුණා. ඒක හේතුවක් වශයෙන් අපි විශේෂයෙන්ම මේකේ වැඩ කරන ජනතාවට පහසුව සඳහා නැත්තම් මේවා කර්මාන්ත වැසියන්න පුළුවන්. ඒ නිසා අපි මාස කීපයකට ඒ ආනයනය කිරීම සඳහා මොකද නිෂ්පාදනය මේ නැති හින්දා කථානායකතුමනි ආනයනය කරන්න අපි යම්කිසි පහසුවක් ලැබලා දුන්නා සෙස්පත් අඩු කරලා. ඒකෙන් නැවත මේ කර්මාන්ත පණ ගන්වලා නැවත සාර්ථක කරගන්න අපිට හැකියාව ලැබිලා තියෙනවා ඒ අපි කරපු ඒ වෙනස නිසා. ඒ වගේම දුම්පානය අවම කිරීමේ විශාල පරිශ්‍රමයක් අපි මතර තිත කියලා නැත්තම් දුම්පානය නවත්වනවා කියලා අපි කටින් පමණක් නෙමෙයි ඒ සඳහා අපි ඉදිරිපත් වෙලා දුම්පානය අවම කරන ක්‍රමවේදයන් රට හඳුන්ලා දෙන්නත් මේ අපි අවශ්‍ය කටයුතු කරලා තිනවා. මේදී විශේෂයෙන්ම ගරු කථානායකතුමනි ඔබතුමාගේ අපි අවධානයට යොමු කරනවා මේ රටේ අපනයනයන් සම්බන්ධයෙන්. අපනයනය අපේ අමාත්‍යාංශයට විශේෂයෙන්ම බාර වූ විෂයක් වශයෙන් පසුගිය අවුරුදු 2025 තුල ගරු කථානායකතුමනි අපේ අපනයන විශාල ලෙස පහත වැටුණා. ඔබතුමා දන්නවා මම ගිය මාසේ හාවර්ඩ් විශ්වවිද්‍යාලයේ යම්කිසි පාඨමාලාවකට සම්බන්ධ වුණා. එහිදි ලංකාව ගැන කතා කරනකොට ඒ ජ්‍යෙෂ්ඨ කතිකාචාර්යතුමා කිව්වේ රොබර්ට් ලෝරන්ස් කියන අධිපතිතුමා එතුමා කිව්වේ 70-80 දශකයේ ලංකාවේ ආර්ථිකය ලෝක ඩ්‍රීම් ඉකොනොමි සිහින ආර්ථිකයක් වශයෙන් තමයි ලෝකය පිළිගත්තේ කියලා. අපේ රට ඇතුළු තව රටවල් 20ක් ආර්ථික වර්ධන වේගය 3.5ට නැත්නම් 4ට වැඩිය වර්ධන වේගයක් පවත්වාගෙන ගියපු කාලේ අපේ රටේ අනාගතය ගැන විශාල විශ්වාසයක් ඒ රටවල තිබ්බා ජාත්‍යන්තර තිබ්බා කියන එකත් අපිට ඒ අවස්ථාවේදී අදහස් දැක්වුවා. හැබැයි අන්තිම අවුරුදු 20 තුල ගරු කතානායකතුමනි අපේ අපනයන විශාල ලෙස පහත වැටලා තියෙනවා. 100ට අපේ දළ ජාතික නිෂ්පාදනයේ අවුරුදු 10කට කලින් ගත්තොත් 134ක් තිබුණ අපේ අපනයන 2015 ජනවාරි මාසේ වෙනකොට 114 දක්වා 100ට විශාල ප්‍රමාණය 120කින් වගේ ප්‍රමාණයකින් අපේ අපනයන අඩු වෙලා තියෙනවා. අපනයන අඩු වෙනවා කියලා කියන්නේ ගරු කතානායකතුමනි රටක් විනාශ වෙනවා කියන එකයි. අපනයන වැඩි වෙනවා කියන එකෙන් තේරුම් යන්නේ ගරු කතානායකතුමනි ඒ රට සංවර්ධනය කරා යනවා කියන එකයි. ඒ වගේම අපි ලෝක අපි ගත්තොත් දැන් දළ ජාතික නිෂ්පාදනයට සම්බන්ධ කරද්දි මම හිතන්නේ නොයෙකුත් විවේචන එන්න පුළුවන්. එතකොට අපි ලෝක වෙළඳපොළත් එක්ක ගත්තොත් ගරු කතානායකතුමනි ලෝක වෙළඳපොළෙන් අපි අවුරුදු 10කට කලින් අපේ අපනයන කොච්චරද කියලා ගත්තොත් 100.09ක් තිබ්බා. ඒක අපි අවුරුදු 10කට පස්සේ පරීක්ෂා කරලා බලනකොට අපේ අපනයන ප්‍රමාණය 100.04යි 0.05ක් එම් පිටින් අපේ අපනයන වැඩිලා. මේකට හේතු වුණේ අපි මේ සම්බන්ධයෙන් හාවර්ඩ් විශ්වවිද්‍යාලයේ අපිට නොමිලේ විශාල පිරිසක් ආචාර්යවරු 6-7ක් වගේ ප්‍රමාණයක් අපිට උපදෙස් දෙනවා අපේ ආර්ථිකය නැවත නංවාලන්න අපේ රටේ ආර්ථිකය නැවත ආසියාවේ තියෙන බලවත් ආර්ථිකයක් බවට පත් කරන්න නොමිලේ අපිට මේ පහසුකම් ලැබලා දෙන්නේ. අපි ආණ්ඩුවේ වියදම් කරන්නේ පසුගිය ආණ්ඩුවෙන් වගේ සවාරියන්ද 181 ගිහිල්ලා සල්ලි විනාශ කරන්න අපි යමු වෙන්නේ නැහැ ගරු කතානායකතුමනි. ඒ සියල්ල මට ලැබුණු ඒ ශිෂ්‍යත්වයත් නොමිලේ ලැබුණ එකක්. මොකද මගේ ගිය වර තිබූ ආර්ථික සමුළුවට මම සම්බන්ධ වෙද්දී එහිදී ප්‍රොෆෙසර් හවුස්මන් කියන ඒ පීඨාධිපතිතුමා මාව හම්බෙලා එතුමත් එක්ක ඇති වූ සමීපතාවයම තමයි මට ඒ අවස්ථාව ලැබුණේ. අපේ තව මුදල් අමාත්‍යාංශය වගේ අපේ අමාත්‍යාංශ තව නිලධාරි දෙන්නට මේ අවස්ථාව ලැබුණා. ඉතින් මෙහිදී සාකච්ඡා වුණේ ගරු කතානායකතුමනි අපේ ආර්ථිකය සම්බන්ධයෙන්. අවුරුදු 20කට 25කට කලින් අපේ ආර්ථිකය විශේෂයෙන් අපිට විශාල පහසුකම් ලැබුණා ජාත්‍යන්තරේ. මොකද අපි අඩු ආදායම් ලැබෙන රටක් හින්දා අපිට පහසුකම් ලැබුණා. අපේ අපනයනවලට අපිට පහසුකම් ලැබලා දෙන්න පුළුවන්. අපනයනය කරන්න අපිට යම් පහසුකම් ලැබලා දෙන්න පුළුවන්. ඒ අඩු ආදායම් ලැබට විතරක් ලැබෙන රටවල් වලට ලැබෙන වාසියක්. දැන් අපිට ගරු කතානායකතුමනි ගිය අවුරුද්ද ඉඳලා එහෙම කිසිම වාසියක් ලංකාවට හම්බෙන්නේ නැහැ. මොකද ලංකාව මැදි ආදායම් ලැබෙන රටක් බවට පත් වෙලා. ඒයින්ද අපිට කිසිම අපනයනයකට අමුතුවෙන් අපිට වාසියක් ලබා දෙන්න බෑ. ඒක විශේෂයෙන්ම ජාත්‍යන්තර නීති වලට පටහැනි. World Trade Organization එකේ නීති වලට පටහැනි. ඒයින්ද අපි මේ සාකච්ඡාවේදී විශේෂයෙන්ම යොමු වුණා අපි ඉදිරි අනාගතය සඳහා අපි අපනයන වැඩි කරගන්නේ කොහොමද කියලා. එහිදී අපි පරීක්ෂා කරලා බැලුවා පසුගිය අවුරුදු 20 තුළ ඊට කලින් 20ට කලින් ගරු කතානායකතුමනි ඔබට මතක ඇති අපේ විශේෂ ඇඟලුම් කර්මාන්තය අපි විශාල වර්ධනයක් ලැබුණා. ඒ අපිට ලැබුණු සහයෝගය අනුව අපිට GSP සහනය නැවත ලැබෙනවා. ඒ සහනය ලැබෙන්න අපි දැනටමත් අපි ඉල්ලුම්පත් ඉදිරිපත් කරලා තියෙනවා. අපිට පෙබරවාරි මාසේ වෙනකොට මාර්තු මාසේ වෙනකොට අපි බලාපොරොත්තු වෙනවා GSP සහනය ලැබෙයි කියලා. ඒ සහනයත් අපිට අවුරුදු 6-7ක් වගේ කාලයක් තියෙන්නේ ගරු කතානායකතුමනි. අපේ ආදායම් තත්ත්වයේ මත ඒක පුද්ගල ආදායම් මත අපිට ඒ වාසියත් අහිමි වෙනවා තව අවුරුදු 7කින් 8කින් හරියටම කියන්න බෑ කවද්ද කියලා. ඉතින් ඒ ලැබෙන කොටත් අපේ ඇඟලුම් කර්මාන්තයේ නැවත 70-80ක් වර්ධනය කරගන්න පුළුවන් කියන අපිට තොරතුරු ලැබිලා තියෙනවා. ඊට අමතරව ගරු කතානායකතුමනි අපිට අර වාසිය ලැබෙන්නේ නැති හින්දා අපේ අපනයන වලට අපිට තල්ලු කරලා අලුතෙන් අපිට සහන් ලැබලා දීලා ඒ අපනයන අපිට දිනු කරන්න බෑ. අපනයනය සඳහා තියෙනවා නම් බාණ්ඩ. ඒක ලෝක වෙළඳ රීති වලට පටහැනි. ඒයින්ද අපි දැන් හොයාගන්න ඕනේ කතානායකතුමනි ඉදිරි අනාගතේ අපි කොහොමද අපනයන වැඩි කරගන්නේ කියලා. එහිදී අපි බැලුවා අන්තිම අවුරුදු 20 තුල අපි කොහොමද අපනයන වැඩි කරන් තියෙන යම් අපනයනක්. අපනයන වැඩි වෙලා නැහැ. අපනයන පහත වැටලා තියෙනවා 100ක වගේ ප්‍රමාණයක්. හැබැයි මොන අංශවලින්ද අපනයන යම්කිසි ප්‍රමාණයක් ඉදිරියට ගිහිලා තියෙන කියලා පරීක්ෂා කිරීමේදී අපිට පෙවුණා ගරු කතානායකතුමනි විශේෂයෙන්ම අපි ජාත්‍යන්තරත් එක්ක ඇති කර තිබූ වෙළඳ ගිවිසුම් අණුව ඉන්දියාවත් එක්ක ඇති කරගත්ත වෙළඳ ගිවිසුම් අණුව දම්රු ආයතනය ඒ වගේම නොයෙකුත් විදුලි උපකරණ ඊට අදාළ කර්මාන්ත 7-8ක් වගේ ප්‍රමාණයක් ගරු කතානායකතුමනි දිනුලා තිබ්බා. ඒක දිනුනු වෙමින් පවතිනවා. ඒ හින්දා මෙහිදී අපිට ලැබුණු උපදෙස් තමයි ඉදිරි අනාගතයේදී විශේෂයෙන්ම ඉන්දියාව විශාල ජනගහනයක් දිනුවෙන රටක් 7.5 ආර්ථික වර්ධන වේගය මේ ආර්ථික වර්ධන වේගයෙන් ඉන්දියාව ඉස්සරහට ගියොත් ඒක පුද්ගල ආදායම ලංකාවට වඩා ඉහළ යනවා ඒ වගේම අපිට ලංකාවට වඩා ඉහළින් තියෙන රටක් බවට ඉන්දියාව පත් වුණොත් විශාල සංවර්ධනයක් අපි සංවර්ධනය නොවන හින්දා නෙමෙයි ඉන්දියාව ඊට වඩා වැඩි සංවර්ධනයක් ලැබුණොත් කෙසේ වෙතත් ගරු කථානායකතුමනි ඒ ලැබෙන අපිට වෙළඳපොළ මිලියනකට අධික වෙළඳපොළක් අපිට ලැබෙන ඒ වාසිය අපිට ලබා ගන්න පුළුවන් ඒ වගේම චීනයත් එක්ක අපි ගිවිසුමක් අත්සන් කරන්න බලාපොරොත්තු වෙනවා ඒ වගේම අපි සිංගප්පූරුවත් සමග ගිවිසුමක් අත්සන් කරන්න බලාපොරොත්තු වෙනවා ඒ වගේම අපි තායිලන්තයත් එක්ක ගිවිසුමක් අත්සන් කරන්න බලාපොරොත්තු වෙනවා ඒ වගේම ට්‍රාන්ස් පැසිෆික් පාර්ට්නර්ෂිප් ඇමරිකාවත් එක්ක අපි ගිවිසුම් අත්සන් කරන්න බලාපොරොත්තු වෙනවා අපිට ලැබෙයිද කියන අවධානම තාම තියෙනවා අපිට එමෙ ලැබුණොත් ගරු කථානායකතුමනි විශාල වෙළඳපොළක් මේ රටවල් ඔක්කොම අපි පරීක්ෂා කරලා බැලුවා පසුගිය වකවානුවේදී මම ඔබතුමාට සඳහන් කරා අපි සිහින ආර්ථිකයක් අපේ 70.80 දශකයේ ලංකාවේ තිබ්බා කියලා හැබැයි වර්තමානයේ බලනකොට සිහින ආර්ථිකයන් වශයෙන් හඳුන්වන්නේ ගරු කථානායකතුමනි මෙක්සිකෝව පේරු චිලි ඉන්දියාව චීනය වියට්නාම් වගේ රටවල් ඉතින් මේ රටවල් බලනකොට සංසන්දනය කරලා බලනකොට ඇමරිකාව එංගලන්තය ජර්මනිය මේ රටවල් සංසන්දනය කරලා බලද්දී අපිට විශේෂයෙන්ම අපිට ලැබුණු කරුණු තමයි ගරු කථානායකතුමනි මේ ආර්ථිකයන් දියුණුලා තියෙන්නේ වෙළඳපොළවල් විවෘත කිරීම තුලින් ඒක තමයි ආර්ථිකයන් දියුණු කරන්න අනිවාර්යයෙන් වෙළඳපොළවල් විවෘත කරන්න ඕනේ ඒ වෙළඳපොළවල් විවෘත කිරීම තුලින් තමයි මේ රටවල් විශාල සංවර්ධන ලැබලා තියෙන්නේ ඉතින් එහිදී අපි ඒ ගුණාංගයේ විශේෂම අපිට සහන ලැබෙන්නේ නැති හින්දා අපි බලාපොරොත්තු වෙනවා අපේ වෙළඳපොළ ලංකාවේ කුඩා රටක් හම්බන්තොට වරාය ත්‍රිකුණාමල වරාය ඒ වගේම කොළඹ වරාය අද ලෝකේ ප්‍රධාන වරායවල් අතට අපිට ගේන්න පුළුවන් හැකියාව තියෙනවා පසුගිය ආණ්ඩුව විසින් විශේෂයෙන්ම හම්බන්තොට වරාය ගොඩ නැගුවට ගරු කථානායකතුමනි සැලැස්මක් තිබෙන්නේ නැහැ. ආණ්ඩුවෙන් පාලනය කරන්න තමයි ඒක සැලසුම් කළ තිබ්බේ. එයිදී අවුරුද්දකට මිලියන 1000ක් පාඩු ලැබුවා මිලියන 75ක් වගේ සුළු ප්‍රමාණයක් තමයි ලාභ ලබන්න සිදු වුණේ. විශාල බිලියන් ප්‍රමාණයක් මේකට අපිට යට කරන්න සිදු වුණා. දැන් මහවැලි ඔබතුමාට මතක් කරොත් අපි යොදපු මුදල් ප්‍රමාණයට අනුව අවුරුදු 30ක අපිට ග්‍රේස් අපිට ණය ගවන්න ප්‍රමාණයක් හම්බුණා අවුරුදු 10ක ග්‍රේස් පීරියඩ් එකක් හම්බුණා. 0.02 වගේ ඉතා කුඩා පොලි අනුපාතයක් ඒ වගේම භාගයක් ආධාර භාගයක් නැහැ ඒවත් අවුරුදු 30 ණය. ඉතින් මේ වගේ සැලසුමක් හම්බන්තොට වරායටත් මත්තල ගුවන්තොටුපළට තිබෙන්නේ නැහැ ගරු කථානායකතුමනි. ඒ හින්දා ඉතා කෙටි කාලයක් තුල 100-7 වගේ පොලියට මේක ගිනි පොලියක් ඩොලර් වලට හැරෙව්වොත් මේක රුපියල් වලට හැරෙව්වොත් 107 කියන එක ඩොලර් වලින් නම් රුපියල් වලින් නම් 124 වගේ ඉතා අධික පොලියක්. සාමාන්‍යයෙන් පෞද්ගලික කම්පනියක් දුවන්නත් දැ 124 පොලියට අපි ණය ගත්තොත් ඉතින් මේ විශාල අපිට මේ අපිට අවදානමට මුණ දෙන්න සිදු වුණා ගරු කථානායකතුමනි මේකේ ප්‍රතිඵලයක් වශයෙන් විශේෂයෙන්ම ගරු ජනාධිපතිතුමත් අගමැතිතුමත් මේ සම්බන්ධයෙන් සාකච්ඡා කළා ට්‍රිලියන 10ක් අපේ ණය ප්‍රමාණය බිලියන 1300ක් අපි ණය ගෙවනවා අපි අවුරුද්දකට ණය වාරිකේ පමණක් අපේ ආදායම සරලනම ණය වාරිකේ පමණක් ගෙවන්න මේ අපේ කුඩා දරුවෝ සියලු දෙනාම මේ රටේ තමන්ගේ ආදායමෙන් හරි ප්‍රමාණයක් 100%ක්ම ණය වශයෙන් ගෙවනවා ඉතින් ණය ගන්න එක අපි හොඳ නෑ කියනවා නෙමෙයි ගරු කථානායකතුමනි ණය ගන්න ඕනේ ඔළුව පාවිච්චි කරලා අවුරුදු 30ක් අවුරුදු 40ක් වගේ දීර්ඝ කාලීන ණය පොලි අනුපාතය අඩුම ගානේ 104ට වඩා අඩු වෙන්න ඕනේ 102 නම් ඊට වැඩිය හොඳයි 101.5 නම් ඊටත් වැඩිය හොඳයි ඉතින් මේවා ගැන කල්පනා කරලා අපි ගරු කථානායකතුමනි විශේෂයෙන්ම හම්බන්තොට වරායත් මත්තල ගුවන්තොටුපළත් මේ වෙනකොට චීනයත් එක්ක කතා කරලා අපි චීනයට බල කරා ඔබතුමාලා ණය දුන්නා නම් ගිනි පොලියට අපිට මේකට උදව් කරන්න කියලා එයිදී චීන එකඟ වුණා ලංකාවත් චීනයත් එකතු වෙලා රජයේ සහ පෞද්ගලික ආයතන දෙකක් ලංකාව සහ චීනයේ එකතු කරලා මේ චීනය සහ ලංකාව එකතු වෙලා හම්බන්තොට වරායත් මත්තල ගුවන්තොටුපළත් දියුණු කරන්න. ඒකතාවයට දැන් අපි ඇතුල්ලා තියෙනවා ගරු කථානායකතුමනි. ඒ වගේම ගත්ත ණය ප්‍රමාණය විශාල ප්‍රමාණයක් ට්‍රිලියන 10න් ට්‍රිලියන 5ක් අඩු කරගන්න ට්‍රිලියන 6ක් අඩු කරගන්න මේ වෙනකොට අපි සාකච්ඡා කරලා තියෙනවා. ඒ තුලින් අපිට අපේ ගෙවන ණය ප්‍රමාණය විශාල ලෙස අඩු කරගන්න පුළුවන්. ඒකට අධ්‍යාපනයට සෞඛ්‍යයට සංවර්ධනයට අපනයන වලට ඉන්කියුබේෂන් අපිට තව පුළුවන් නම් අපේ නිර්මාණකරුවන් නිෂ්පාදනකරුවන් අපිට උනන්දු කරවන්න පුළුවන් නම් ඒ මුදල් අපිට යොදවන්න පුළුවන්. ඒ හින්දා ගරු කථානායකතුමනි විශේෂයෙන්ම ඒ අපි ගැන අවධානය යොමු කරලා මත්තල ගුවන්තොටුපළත් හම්බන්තොට වරායත් අවට අක්කර 15000 පොඩි ප්‍රමාණයක් නෙමෙයි. අක්කර 15000ක අපි භූමි ප්‍රමාණයක් සංවර්ධනය කරන්ඩ ඉන්ඩස්ට්‍රියල් සෝන් කාර්මික නිෂ්පාදන වෙළඳ මධ්‍යස්ථානයක් ඒ අක්කර 15000 ගැතිකරන්න චීනත් එක්ක එකතු වෙලා මේ වෙනකොට අපේ කරුණ ඉදිරිපත් කරලා තියෙනවා. අපිට රටවල් 40 ගානකින් මේ වෙනකොට යෝජනා ලැබිලා තියෙනවා කර්මාන්ත රටේ පටන් ගන්න. ඉලෙක්ට්‍රික් ත්‍රිවිල වෙන්න පුළුවන්. වෙනකුත් කාර්මික අපනයන වෙන්න පුළුවන්. ඒවා පටන් ගන්න ඕන උනන්දුව මේ වෙනකොට පකිස්තානයේ පවා චීනයයි පකිස්තානයයි ඉන්දියාව පකිස්තානය අතර යම් යම් මතභේද තියෙනවා. ඒ වුණත් ලංකාව මැදිහත් වීමෙන් මේ රටවල් පවා එකට එන ස්වභාවයක් මේ වෙනකොට නිර්මාණය වෙලා තියෙනවා. අපි කතා කරා පකිස්තානට, අපි කතා කරා ඉන්දියාවට, චීනය කිව්වා අපිට කතා කරන්න කියලා, සීලු දරම එකතු කරගන්න කියලා කිව්වා. ඉතින් මේ අපි මේ විශේෂයෙන්ම මේ ඉන්ඩස්ට්‍රියල් සෝන් එකට ගරු කතානායකතුමනි, අපි කර්මාන්ත ඇතුළු කරගද්දී අපිට තව ප්‍රශ්නයක් මතුවුණා. මේ කෝල් පවර් ප්ලාන්ට් එකක්, ගල්ලංගොරු පවර් ප්ලාන්ට් එකක් ලබා දෙද්දී, කර්මාන්ත ශාලාවක් ලබා දෙද්දී අපිට ඊට කර්මාන්ත ශාලා අපිට ඇති කරන්න බැරි තත්ත්වයක්, විශේෂයෙන්ම තියෙන පාරිසරික තියෙන අපහසුතාවය මත අපිට ඒ ප්‍රශ්නය පැන නැගුණා. එහිදී අපි හම්බන්තොටටත්, ඒ වගේම ත්‍රිකුණා මලයටත් අපි ගෑස් වලින් විදුලිය නිෂ්පාදනය කරන මෙගවට් 500 බලාගාර දෙකක් නිෂ්පාදනය කරන්න මේ වෙනකොට කටයුතු පවරමින් අපි ඉන්නවා. ඒකට හේතුව තමයි ගෑස් වලින් අපි විදුලිය නිෂ්පාදනය කරන නම් ගරු කතානායකතුමනි, ඒකෙන් අපිට පාරිසරික වශයෙන් විශාල වාසියක් අත් වෙනවා. ඒ වගේම ඊට අවට විශාල කර්මාන්ත ප්‍රමාණයක් අපිට ඇති කර ගැනීමේ හැකියාව ලැබෙනවා. ඉතින් ඉදිරි අනාගතයේ අපි පියවරක් වශයෙන් අපි ඒ කටයුත්තත් මේ වෙනකොට ඉදිරිපත් කරලා තියෙනවා. ඒ වගේම ත්‍රිකුණාම මලේ වරාය අවට අපි විශාල වශයෙන් අපි බලාපොරොත්තු වෙනවා. අපිට TNA ආයතනත් අපි අපේ මන්ත්‍රීතුමා මිත්‍ර මන්තුව මට හම්බුණා බැටික්ලෝවල්දිත්. එහිදී විශාල අපි ආයෝජන ප්‍රමාණයක් ඒ ප්‍රදේශයට ගේන්න මේ වෙනකොට ගරු කතානායක අපිට ලැබිලා තියෙනවා ඩොලර් බිලියන 2ක්. මේ සුළුපටු ගණන් නෙමෙයි, ඩොලර් බිලියන 2ක් ගෑස් පිරිපහදුවක්. ඒ වගේම තෙල් පිරිපහදුවක් ඩොලර් බිලියනයක. ඒ වගේම සීනි පිරිපහදුවක්. ඒ වගේම සිමෙන්ති කර්මාන්ත දෙකක් විශාල ඇනවුම් එනවා ගරු කතානායකතුමනි. ලංකාව ඉදිරි අනාගතයේදී විශේෂයෙන්ම සී ජින්පින් අපේ චීන ජනාධිපතිතුමා පවසන ආකාරයට ආසියාවේ බලවත්ම රට බවට පත් කරන්න පුළුවන් කියන එක එතුමාලා පවසනවා. ඒක හේතුව නෑ, ඔබතුමාගේ ඔබතුමාලාගේ පගා දෙන සී ජින්පින් නෙමෙයි, පගා නොදෙන 100%, 140% පගා. ඔබතුමානේ ඒ දවස්වල කිව්වේ රාජපක්ෂ මහත්තයා ගහනවා කියලා, රිචඩ් පදිරණ මහත්තයාගේ පුතා. මොකද අපිට රිචඩ් පදිරණ මහත්තයා පුතා හොඳ දොස්තරවරේ. එතුමා ගරු කතානායකතුමනි මට ඒ දවස්වල ළඟ ඉඳලා හැමදාම කියනවා මේ හොරගංග රාජපක්ෂලා පරද්දන්න මචං මොකක් හරි කරපන් කියලා. ඉතින් මම එතුමා වෙනුවෙන් ඒ කාර්යභාරය ඉතින් ඉටු කරා. මගේ මිත්‍රයා
එක සම්පූර්ණ අසත්‍යයක්. අපිට සතුරු දැන් එතුමා කියන අපේ චීන ජනාධිපතිතුමා කියලා, චීන ඔබතුමාලගේ දැන් ඉතා සතුරුයි.
හරි අපේ නෙමේ ගරු කතානායකතුමනි, අපේ මේ විශේෂයෙන්ම අපේ පදිරණ මහත්තයා කිව්වා වගේ රාජපක්ෂ මහත්තයාගේ චීන ජනාධිපති. ඉතින් කෙසේ වෙතත් ගරු කතානායකතුමනි, අපි ගනුදෙනු කරනකොට අපි 10%, 15%, 8%, 8% කාටවත් ඉල්ලන්නේ. අපි සදාන් කරේ චීනයට අපිට රැකියාව ලැබලා දෙන්න, අපිට දියුණු තාක්ෂණය ගේන්න, අපිට ඒ වගේම විදේශ ආයෝජන ගේන්න, රටේ ආදායම වැඩි කරලා දෙන්න. මේ හතර තමයි අපි ඉල්ලුවේ. ඒ අනුව තමයි ගරු කතානායකතුමනි විශේෂයෙන්ම හම්බන්තොට වරාය සහ මත්තල ගුවන්තොටුපළ විශාල වශයෙන් දියුණු කරලා චීනය සම්බන්ධ වෙන්නේ නැහැ. ඒ චීනට එක්ක කරන්න බැරනම් ගරු කතානායකතුමනි, චීනෙත් එක්ක ගනුදෙනු කරන ආකාරයක් තියෙනවා. චීනට ඕන නම් යම්කිසි ආකාරයක පගාවක් දෙන්න චීන ඒකත් ගන්නවා. චීනේ අප්‍රිකාව වගේ රටවල ඒ කාර්යභාරය දැන් කරලා තියෙනවා. හැබැයි ඒකෙන් චීනේ නිදෙන්න දැන් මේ වෙනකොට සී ජින්පින් යටතේ දැන් පොඩ්ඩ මං හිතන්නේ හරි මාර්ගයට එන්න කටයුතු කරමින් පවතිනවා. ඒ හින්දා අපි විශේෂයෙන්ම අපි ආවට පස්සේ පෝට් සිටි එක ගරු කතානායකතුමනි අක්කර 50ක් නිකන් දෙන්න, සින්නක්කර දෙන්න බැරි වෙලාවත් පෝට් සිටි එක ඇවිල්ලා චීන කොඩිය ගැහුවා නම් ලංකාවේ භූමියක් නෙමෙයි ඒක. ලංකාවේ නීතියක් තිබ්බේ නැහැ, නීතිය සම්පාදනය කරලා තිබ්බේ නැහැ. මෙතුමා මට දිගින් දිගට මතක් කරා මේ වගේ බූරු වැඩක් කරනවා කියලා. ඉතින් ඒ අනුව තමයි අපි කටයුතු කරලා මේ වෙනකොට විශේෂයෙන්ම පෝට් සිටි එකට අදාළ භූමිය, මොකද රටින් පිට වෙරළෙන් පිට භූමියක් ඉදි වුණොත් ගරු කතානායකතුමනි ඒකට නීතියක් අපි සම්පාදනය කර නැත්නම් ඒක අපේ භූමිය බවට පත් වෙන්නේ නැහැ. ඒකට නීති සම්පාදනය කරන්න ඕනේ. එහෙම කරලා නැතුව තමයි ඒ එකවීම වලට ආවේ. මේ වෙනකොට අපි ඒ වගේම ධාවන පතයක් නයිට් රේස් එකට මෙතුමා ඒ දවස්වල ගොඩක් විරුද්ධයි මම දන්නවා, මාත් එක්ක සෑහෙන බයිනෝ. ඉතින් ඒ ධාවන පතයත් අපි අයින් කරා. ඒත් එතුමාගේ අපි හොඳට අපි අගය කරා. එතුමා හොඳ මේ හොඳ මන්ත්‍රීවරේ. ඉතින් ඒ කටයුත්ත අපි කරා, ධාවන පතය අපි අයින් කරා. ඉතින් ඒ වගේ සිදු වුණු අක්කර 50ක් අපි වෙනම දෙනවා කියන එක අයින් කරා. ඒ වගේම නෝ ෆ්ලයි සෝන් එකක් උඩින් එකඟ වෙලා තිබ්බා, ඒක අයින් කරා. මේ සියල්ල අයින් කරලා ගරු කතානායකතුමනි අපි ඒ ප්‍රදේශයේ දියුණු කරන්න, විශාල සංවර්ධනයක් ඇති කරන්න මේ වෙනකොට කටයුතු කරලා තියෙනවා. ඒ මගින් බලාපොරොත්තු වෙනවා ගරු කතානායකතුමනි අපි අපනයන බිලියන 11යි මේ වෙනකොට තියෙන්නේ. අපි බලාපොරොත්තු වෙනවා අපනයන ඊළඟ අවුරුදු ඉවර වෙනකොට අපනයන බිලියන 20 දක්වා ලොකු අපි ඉලක්ක කරා යන්නේ. ඊළඟ අවුරුදු ඉවරනකොට මොකද අපි මත්ස්‍යතාවන ඉවත් කරා දුන්න පොරොන්දු ආනුව අපි හොඳ අත්තිවාරමක් දාලා තිනවා ගරු කතානායකතුමනි, විශේෂයෙන්ම යහපාලන ආණ්ඩුව ප්‍රජාතන්ත්‍රවාදය ඒවගේම යහපාලනය විනිවිධ භාවය නීතිය ස්වාධිපත්තිය කියන අපි ගුණාංග අපි ස්ථාපිත කරලා තිනවා. සාපේක්ෂ වශයෙන් කාට හරි අමාරු ඇති ඒ අමාරුණාට මේ රටේ සාපේක්ෂ වශයෙන් ගරු කතානායකතුමනි අපි ඒවා ස්ථාපිත කළද ඒ විතරක් නෙවෙයි ඒ ස්ථාපිත කිරීම ප්‍රතිඵලයක් තමයි ගරු කතානායකතුමනි අපේ ජනාධිපතිතුමාට G7 කණ්ඩායමට කවදාත් අපේ ජනාධිපතිවරයාට එහෙම ආරාධනාවක් ලැබිලා නැහැ. G7 කණ්ඩායමට කැඳවලා එතුමාට දුන්නා විශේෂ තියාගයක් කිව්වා චැම්පියන්ස් ඔෆ් ඩෙමොක්‍රසි කියලා ලංකාව හැඳින්නුවා. ඒවා නිකන් ගන්න බෑ ගරු කතානායකතුමනි. දැන් බලන්න අපි කොච්චර කාලෙ ඔබතුමාලා කතා කරාද කොමිෂන් සභාව ගැන ගෙනාවද තොරතුරු ගැනීම පැනත ඔබතුමා කොච්චර සටන් කරාද ඒ කාලේ තොරතුරු ගැනීම පැනත ගේන්න ඒවා තිබ්බනම් අපිට ඕන තොරතුරක් දැනගන්න පුළුවන්. දැන් ඔබතුමාලට ඕනම ආණ්ඩුවේ තොරතුරක් දැනගැනීමේ හැකියාව තියෙනවා. මේ කාර්යභාරය අපි අවුරුද්දක් යද්දි ඉතා සුළු කාලයක් තුළ මේ රටේ අපි ප්‍රජාතන්ත්‍රවාදය ශක්තිමත් කරා ගත් කතානායකතුමනි මේවා දේශපාලන වශයෙන් අපිට අවාසි වෙන්න පුළුවන්. හැබැයි ඉදිරි පරම්පරාව ගැන හිතලා ඉදිරිය ගැන හිතලා රටේ ඉදිරි අනාගතය ගැන හිතලා අපි මේ කාර්යභාරය ඉටු කරලා තියෙනවා. ඒකට මම දන්නවා අනිවාර්යයෙන්ම අපේ පත්‍රිකා මන්තුමා ඒකට සන්තෝෂ වෙනවා. දේශපාලනයෙන් තොරව මේ ගෙනාවු කොමිෂන් සභාව ඒ වගේම මේ සියලු අපි කරපු ප්‍රජාතන්ත්‍රවාදී මේ කාර්ය පරිපාටියේ ඔබතුමාලා ඒකට අඩුපාඩු ඇති. අපි අඩුපාඩු නැහැ කියලා කියන්නේ නැහැ. ඔබතුමාලා අඩුපාඩු තියෙනවා නම් විශේෂයෙන්ම වංචා දූෂණ ගැන කතා කරනවා යම් කිසි පුද්ගලයෙක්ට වැරදි ලෙස මං වාසුදේව නානක්කාර මහත්තයා ගැන කිව්වා. කොහේ හරි තියෙනවද බලන්න පතිරණ මහත්තයාට විරුද්ධ චෝදනාව කවදාවත් එන්නේ නැහැ. මං දන්න ඔබතුමා ගැන. කොහේ හරි තියෙනවද බලන්න අපේ වාසුදේව මහත්තයාට විරුද්ධ චෝදනාවක්. හැබැයි මං කියන්නේ චෝදනාවක් සමහරලාට වැරදි ලෙස චෝදනාවක් එන්නත් පුළුවන්. හැබැයි එහෙම ආවොත් අපි ඔබතුමාට සහයෝගය දෙනවා ඒ චෝදනාවට විරුද්ධව සටන් කරන්න. මොකද මමත් එහෙම වැරදි ලෙස චෝදනාවලට ගිය ආණ්ඩුවේ විරුද්ධව කතා කරද්දි මටත් විශාල බලපෑමක් පුද්ගලෙක්. ඒ හින්දා මම සාධාරණ වෙනුවෙන් සටන් කරනවා. ඔබතුමාලා වුණත් අපි වුණත් ඒවා වෙන්න පුළුවන්. හැබැයි අපි ගෙනලා තියෙන යහපාලන ක්‍රමවේදයක්. ඒ නිලධාරීන් විසින් විශේෂයෙන්ම නීතිවේද දෙපාර්තමේන්තුව පොලිසිය නැත්නම් යම් මිනිසුරුවරයෙක් පක්ෂපාතීව කටයුතු කරනවා වෙන්න පුළුවන්. අපි ඒක නෑ කියන්නේ. අපිට සියලු රටේ පුරවැසියෝ හදන්න බෑ. අපි ක්‍රමවේදයක් ගෙනාවා. හැබැයි ඔබතුමාලට දේශපාලනේ අත ගහන්නේ නෑ. ධනාධිපතිතුමාගේ අගමැතිතුමාගේ දුරකථන පිටියට යන්නේ අපේ අගමිනිසුතුමාට නීතිපතිතුමාට ඒ හින්දා ඔබතුමාට විශ්වාසයක් තියෙනවා බලපෑම් වලින් තොරව ඔබතුමාලා පුළුවන් ඕන තැනක අපි අභියෝගයක් එල්ල කරනවා. ටැප් කරන්නේ කොහෙද? ටැප් කරනවා කියලා කියන්නේ බයට මේ දුරකථන මේක බලයි කියලා බයට කතා කරපු මනුස්සයා ටැප් කරනවා කියලා කියනවා. පුළුවන් නම් දෙන්න කියන්නේ අපිට ෆැමිලිල මම විභාග කරනවා. ඔය කරන විනිසුරුතුමා කරලා තියෙනවා නම් එහෙම දෙයක්. ඒ කියන්නේ යම් කිසි දුරකථන පණිවිඩයක් ඇවිල්ලා තියෙනවා ඒ නම්බරයට. ඕන වෙලා පැමිණිලක් කරන්න. ඒක මම කරනවා. ඒ පරීක්ෂණ අපි කරනවා. ඒ හින්දා සභාපතිතුමනි මේ රටේ අපි විනිවිද භාවය ඇති කරලා තියෙනවා. අපි ටෙන්ඩර් පටිපාටි ඇති කරලා තියෙනවා. ඔබතුමාට ඕන තැනක පුළුවන් ප්‍රශ්න කරන්න යම් කිසි දෙයක්. අපි කියන්නේ 100% අංග සම්පූර්ණ රටක් අපි බිහි කරා කියලා. මේ වැරදි ඇති අඩුපාඩු ඇති. අපිට මොකද අපිට සියලුම ඇමතිවරු සියලුම නිලධාරීන්ගේ ඔළුව හොදලා ලෝකේ ඉන්න හොඳම නිලධාරීන් හොඳම ඇමතිවරු බවට පත් කරන්න බෑ. හැබැයි සාපේක්ෂ වශයෙන් ජනාධිපතිතුමා අගමැතිතුමා සහ ප්‍රධාන නිලධාරීන් අපි කෙලින් වැඩ කරනවා කියන එක අපි පිළිගන්නවා. ඒ වගේම අපි කරු ජයසිරි ඇමතිතුමාලා, අපේ කතානායකතුමාලා, අපේ නායකයෝ, අපි රනිල් වික්‍රමසිංහ ඇමතිතුමාලා, දැන් අගමැතිතුමා. එතුමාට කියන්නේ මිස්ටර් ක්ලීන් කියලා. එතුමා කිසිම විටක නෑ. ඔබතුමාලා කිසි විටක නෑ. රිදෙනවා ඇති. රනිල් වික්‍රමසිංහ මහත්තයාට මිස්ටර් ක්ලීන් කිව්වට හොරු බේරන්න බෑ. එතුමාට කරන්න පුළුවන් එතුමාගේ කාර්යභාරය. එතුමාට අත දාන්නේ නැහැ. එතුමා කියලා නැහැ කවුරුවත් කියලා හොරු වල්ලන්න කියලා. එතුමා කාටවත් කතා කරලා නැහැ. එතුමා මේ රටේ යහපාලනය ඇති කරා. ඒ අනුව ගරු කතානායකතුමනි අපි මේ රට ඉදිරියට ආරයන්න අවුරුද්දක් ගියා අපිට. අවුරුදු අපිට මේ අපිට බහුතර ආණ්ඩු වරගෙන
ඔබතුමා ටෝන් එක අඩු කරන්න කතා කරන්න දෙන්න. ඔබතුමාගේ කතාවදී ඔබතුමාට පිළිතුරු දෙන්න පුළුවන් නේ?
බොහොම ස්තුතියි රණවීර මන්තුමා. ඔබතුමාගේ කතාවේ පිළිතුරු දෙන්න පුළුවන්. ඉතින් මේ අපි මේ බහුතර ආණ්ඩු ඇතුව ඉතා කෙටි කාලයක් තුල ගරු කතානායකතුමනි අපි පළවෙනි අවුරුද්ද තුල කරේ ඒ යහපාලන පදනම දාන එක. ඒ අතිවාරම දාන එක රටේ. මේක දාන්න ඕනේ ඉස්සරහට. නැත්නම් මේක හදන්න බෑ මේ රට. අපිටත් දේශපාලනය කරන්න තිබ්බා. අපිටත් මේ කොමිෂන් සභාව අවශ්‍ය නැහැ. අපිටත් පොලිසියට අපිට නියෝග දෙන්න බෑ. කොමිෂන් සභාව තියෙනවා. මේවා අපිට අවාසි දේශපාලන වශයෙන්. හැබැයි අපි රට වෙනුවෙන් ඉදිරි අනාගත වෙනුවෙන් මේ කාර්යභාරය ඉටු කරා. ඒ අනුව ගරු කතානායකතුමනි අප නැන් අපිට විශාල ප්‍රමාණයක් අපි අවුරුදු 5ක් යද්දි අපි පදනම මන්තුමා බලාපොරොත්තු වෙනවා අඩුම ගානේ අප නැන් බිලියන 35 බිලියන 40 දක්වා වැඩි කරගන්න. අපි උත්සාහ කරනවා. 40 දක්වා අපිට එන්න බැරි වුණත් අපි 35 දක්වා අඩුම ගානේ එන්න උත්සාහ කරනවා. ඔබතුමාලා බලන්න ඉදිරි අනාගතයේදී අක්කර 15000ක් කියන්නේ සුළු ප්‍රමාණයක් නෙමෙයි. කර්මාන්ත පුරයක්. මේ අපිට අවිලා නිදහස ඔබතුමාලට පුළුවන් නිෂ්පාදන ආරම්භ කරන්න රටේ ඉලෙක්ට්‍රික් කාර් එක හදන්න පුළුවන්. ඉලෙක්ට්‍රික් ත්‍රිවිල එක හදන්න පුළුවන්. මොකද අපිට විශාල මොකද මන්තුමා? ෆෝක්සනේ වෙච්චදී අනිවාර්යයෙන් වෙනවා ෆෝක්සකනේ එනවා මාස 6කින් ඒකට වෙනදී ඒකට වුණදී ඒකට වුණදී අනිවාර්යයෙන් වෙනවා නෑ එනක පොඩ්ඩයි ඉන්න පොඩ්ඩයි ඉන්න පොඩ්ඩයි ඉන්න එනකන් ඉන්න නෑ කෑ ගන්න එපා කෑ ගන්න එපා කෑ ගන්න එපා කෑ ගන්න එපා එනකන් ඉන්න මාත්‍යෝ ෆෝක්සක
උගද
කෑ ගන්න දින්න පොඩ ඒ ඉඳ කරු මන්තිතුමනි බොහොම ස්තුතියි කර කතා නැගතුමනි රණවීර මන්තුමාට දෙනවා අපි උස්සණින් කතා කරන්න අවස්ථාවක් ලබා දෙනවා ඒ ඉඳ අපි කියනවා විශේෂයෙන්ම ඉදිරි අනාගතය සම්බන්ධයෙන් අපි ජනාධිපතිතුමා අගමැතිතුමා හොඳ සංයෝගයක් විශාල පිරිසක් එකතු වෙලා තිනවා මේ ඉදිරි පියවර සඳහා ඒ ඉඳ අපි ඔබතුමාලට ආරාධනා කරනවා ඔය නඩු ටික එහෙම මේ පුළුවන් නම් අයින් කරගෙන අපිට සහයෝගය ලබා දෙන්න ඉදිරි අනාගතය වෙනුවෙන් ඒ ඉඳ නෑ අඩු අයින් කරගන්න බෑ හොරගම් කරලා තිනවනම් ඒ වටේ ඉතින් අපිට දෝ කරන්නත් බෑ ඒ ඉඳ විශේෂයෙන්ම කොයි පැත්තෙන් වුණත් අපි හොරාට හොරා කියනවා හොරාට විරුද්ධව වැඩ කරනවා හොරා අපි ඒ අපිට හොරාට දඬුවම් ලබා දෙනවා ඒ ඉඳ අපිට ඒවා අපිට ආරක්ෂා කරන්න බෑ කවුරුණත් ඒ ඉඳ විශේෂයෙන්ම කරු කතා නැතුමනි ඉදිරි අනාගතේ වෙන අපි හොඳ පින්මක් කරන් තියෙනවා හොඳ සැලැස්මක් තියෙනවා අපිට අක්කර 15000ක් කියන්නේ සුළු ප්‍රමාණයක් නෙමෙයි තව අක්කර 10000 ගාණක් ත්‍රිකුණාමලේ අපි බලාපොරොත්තු වෙන සියලුම අංශවලින් මේ රටේ ඉදිරි අනාගතේ වෙනුවෙන් දේශපාලනය කරාට කමක් නැහැ අපි විශේෂයෙන් වාසුදේව නානකර මහත්තයන් ඉල්ලනවා ගොඩක් කාලවට නිවැරදි දේ සම්බන්ධ සටන් කරන මන්ත්‍රීවරයෙකු වශයෙන් හොඳ දේට එකතු වෙන්න හොඳ දේට සහයෝගය දෙන්න ඉදිරි අනාගතේ අපි මේ රට ශක්තිමත් කරලා අප නැණ වැඩි කරලා ඔව් ඔබතුමා උත්තර දෙන්න
එන්නේ ඉක්මන්ටම හමාර කිදී
හරි ඒක මම ඔබතුමාගේ වෙන උත්තරයක්
බලාපොරොත්තු වෙනවා
ඔබතුමාගේ දේශපාලනය ඔබතුමා කරු කතා නැගතුමනි වාසුදේව නානක මහත්තයා හොඳට දේශපාලනය කර අවුරුදු ගාණක් කර හැබැයි පළමු වතාවට එතුමා රාජපක්ෂ මහතුරුත්ගේ එකතු වෙලා 18ට අත උස්සලා තමන්ගේ ප්‍රතිපත්ති පාවා දීලා සුළු ජනතාව වෙනුවෙන් මහ ජනතාව වෙනුවෙන් ඒ වගේම ලංකාවේ විශේෂයෙන්ම පොඩි ජනතාව වෙනුවෙන් අපේ සුළු පන්තිය වෙනුවෙන් ඒ සටන් කරපු නායකයා හමාර වුණා මහින්ද රත්නපාත්‍ර එකතු වෙලා ඊට පස්සේ අපිට නෙන්න බෑ පොඩ්ඩක් ඇටැක් ඇදිලා එන්න බෑ කරකවලා නැතුමනි
අපි වෙලාව තියෙනවා කතිකේ ගොඩක් ඉන්නවා
ඒකයි ඉතින් කරකවලා නැතුමනි විශේෂයෙන්ම අපි වාසු වෙන අනකර මහත්තයා අගය කරා කාලයක් තිස්සේ හැබැයි අන්තිම අවුරුදු 10 ඇතුළත තමන්ගේ ප්‍රතිපත්ති සහ මුලින්ම එතුමා පවා දුන්නා ඒ ඉඳ අපි බලාපොරොත්තු නැවත හැබැයි එතුමා ඒ ශක්තිය අරගෙන එතුමා ඉදිරි අනාගතේ අපිට සහයෝගය ලැබලා දෙයි කියලා ඒ ඉඳ කරකවලා නැතුමනි අපි මේ ඉදිරිපත් කරන්නේ මේ සියලු දේවල් ඉදිරිපත් කරන්නේ කොමිස් ගන්නවත් පගා ගන්නවත් කීයක් ගන්නවත් නෙමෙයි අපේ පළමු පරමාර්ථය එතුමාට කිව්වා ආදායම් ලබා ගැනීම රටේ රැකියා ඇති කිරීම ඒ වගේම දියුණු තාක්ෂණ රටර ගෙනීම ඒ වගේම විදේශ ආයතන රටර ගේන එක අපි ඉදිරි අනාගතයේ මේක අනිවාර්යයෙන්ම කරනවා අපිට යම් කිසි ප්‍රමාදයක් ඇති වුණා නම් ප්‍රමාදය ඇති වුණේ කරු කතානායකතුමනි මේ රටේ යහපාලන අත්තිවාරව දාන්න ඒ නීති සම්පාදනය කරන්න ඒවා විශේෂයෙන්ම අපි ඒජන්සි ෆෝර් ඩෙවලොප්මන්ට් ඒජන්සි ෆෝර් ට්‍රේඩ් මේ ආයතන අපිට අවශ්‍ය ඉදිරි අනාගතයේදී පාසුකම් ලබා දෙන ආයෝජකයන්ට ඒවා අපි ඇති කරා අපි රෙගුලාසි ඇති කරනවා අපි බාධා කරන නීති පනත් ඉවත් කරනවා ඒ ඉඳ ඉදිරි අනාගතයේදී අපි මේ රට සුඛිත මුඛිත කරලා අපනයන වැඩි කරලා රටේ ජනතාවට හොඳින් ජීවත් වෙන්න පුළුවන් රටක් බිහි කරනවා කියන පොරොන්දු මේ අවස්ථාවේ අපි ආණ්ඩුව වෙනින් දෙනවා
බොහොම ස්තුතියි ඕනබල් එස් ශ්‍රීධරන් ඕඩර් ප්ලීස් මේ අවස්ථාවේ නියෝජ්‍ය කාර්ක සභාව සභාපතිතුමා මූලාසනයේ ගනු ඇත
தொடரலாம் கௌரவ குழுக்களின் தவிசாளரவர்களே இன்றைய தினம் இந்த ஏற்றுமதி இறக்குமதி வரிகள் தொடர்பான விடயத்திலே மிக முக்கியமாக இந்த நாட்டினுடைய பொருளாதாரம் ஒரு பின்தங்கிய நிலையில் சென்று கொண்டிருக்கிறது நாடு இப்பொழுது 70 பில்லியனுக்கும் மேலான கடன் தொகையை சுமையாக கொண்டிருப்பதாக பல்வேறுபட்ட செய்திகள் புலப்படுத்துகின்ற அதே நேரத்தில் இந்த நாட்டினுடைய ஒரு பிரதான ஏற்றுமதி பயிராக இருக்கின்ற தேயிலை உற்பத்தி இந்த நாட்டின் முதுகெலும்பு வருமானமாக கருதப்படுகின்றது இலங்கையினுடைய வருமானங்களிலே இறக்குமதி ஏற்றுமதிகளில் பெரிய பங்கை வகிப்பது ஆடைகளுக்கான துணிகளை இறக்குமதி செய்து தைத்த ஆடைகளாக வெளிநாடுகளுக்கு ஏற்றுமதி செய்தல் இரண்டாவது பெட்ரோலிய பொருட்களுடைய மூலப்பொருட்களை இறக்குமதி செய்து சுத்திகரிக்கப்பட்ட முறையிலே அவற்றை ஏற்றுமதி செய்வது மூன்றாவது இந்த நாட்டிலே இருக்கின்ற பெருந்தோட்ட பயிர்களான தேயிலை தென்னை ரப்பர் போன்ற பொருட்களுடைய ஏற்றுமதி பொருட்களை முக்கியமான பங்கை வகிக்கின்றன இந்த அடிப்படையில் இந்த தேயிலை உற்பத்தி என்பது இந்த நாட்டின் முக்கியமானதாக கருதப்படுகின்ற இந்த நேரத்தில் இந்த நாட்டிலே பல்வேறு இடங்களில் இந்த தேயிலை தோட்டங்களில் வேலை செய்கின்ற தொழிலாளர்கள் தங்களுடைய உரிமைக்காக போராடி கொண்டிருக்கிறார்கள் இது ஏன் அவர்களுடைய அந்த உரிமை போராட்டம் கவனத்தில் எடுக்கப்படவில்லை என்பதை நாங்கள் இந்த இடத்திலே மிக முக்கியமாக கவனிக்க வேண்டும். கூடுதலாக மலையக மக்கள் வாழுகின்ற மாவட்டங்களில் ஏட்டன், குசல்லாவே, பலாங்குடே, ரத்தோட்டே, தலவாக்கல, பசர, அக்கரப்பத்தன, கிரேஞ்சி தோட்டங்கள், மடுகல்ல, கொலபொக்க, நல்ல தண்ணி, முள்ளுகாமம் சந்தி, மாத்தளை மில்வான தோட்டங்கள், எட்டியாந்தோட்டே, ஒளியல போன்ற இடங்களிலே இருக்கின்ற மக்கள் இன்று 8வது நாளாக தொடர்ந்தும் தங்களுடைய சம்பளங்களுக்காக, தங்களுடைய சீவியத்துக்காக போராடி கொண்டிருக்கிறார்கள். ஆனால் இந்த அரசாங்கம் அவர்களுடைய அந்த போராட்டங்களை கவனத்தில் எடுப்பதாக இல்லை. இது அரசுக்கு எதிரான போராட்டமாக அவர்கள் கொண்டு வரவில்லை. சாதாரணமாக யாராவது உரிமை பற்றி பேசினால் அதனை ஒரு இனவாதமாக பார்க்கின்ற சூழல் தான் இந்த நாட்டிலே அதிகமாக இருக்கின்றது. அவர்கள் இனவாதம் பேசவில்லை, அவர்கள் இந்த நாட்டுக்கு எதிராக போராடவில்லை. தங்களுடைய சொந்த வருமானத்திற்காக, தாங்கள் வாழ வேண்டும் என்பதற்காக தங்களுடைய சீவியத்தை கூட்டுங்கள் என்று கேட்கிறார்கள். இன்று ஒரு 1000 ரூபாய் சம்பளம் ஒரு நாளுக்கு எவ்வளவு போதுமானது? சாதாரணமாக இந்த பாராளுமன்றத்தில் இருக்கின்ற பாராளுமன்ற உறுப்பினருடைய மாதாந்த வேதனம் அல்லது அவர்களுடைய எரிபொருள் வேதனம், இதனை விட ஒவ்வொரு அமைச்சுகளுடைய செயலாளருடைய வேதனங்கள், ஆணைக்குழுக்களின் தலைவர்களுக்கான வேதனங்களை கூட்ட வேண்டும் என்று இந்த நாட்டிலே பல பிரேரணைகள் கொண்டு வரப்படுகின்றன. சாதாரணம் மிக கேவலமான முறையிலே இந்த நாட்டில் 700 ரூபாய் சம்பளம் கூட பெற முடியாமல் தோட்ட தொழிலாளர்கள் இருக்கிறார்கள். ஒரு மனித இனம் இந்த நாட்டிலே இருக்கிறது என்பதை ஏன் இந்த நாட்டால் கவனிக்க முடியவில்லை? அதிலும் அவர்கள் கேட்கிறார்கள், நேற்று நடந்த பேச்சுவார்த்தைகளில் கூட 730 ரூபாய் சம்பளமும் அவர்களுக்கு 4 நாட்கள் வேலையும் கிழமையிலே தரலாம் என்கிற நிலைக்கு இந்த முதலாளிமார் வருகிறார்கள். இது மிக மோசமானது. கௌரவ அமைச்சர் அவர்களே, எல்லோரும் இந்த இடத்துல இருக்கிற பொழுது கவனத்தில் எடுக்கப்பட வேண்டும். ஒரு மனிதன் வாழ்வதற்கு ஒரு நாளைக்கு 3 பிள்ளைகளையும் 2 தாய் தந்தையரை கொண்ட 5 பேர் கொண்ட குடும்பத்திற்கு ஒரு நாளைக்கு இன்று 1000 ரூபாய் போதுமானதாக இல்லை. இவ்வாறான ஒரு நிலையில் 1000 ரூபாய் கூட சம்பளம் இல்லாத ஒரு குடும்பம் ஒரு கிழமையிலே 11000 ஒரு மாசத்திலே 11680 ரூபாய் சம்பளம் பெற்று எவ்வாறு தங்களுடைய 1 மாத வாழ்க்கையை அவர்களால் நடத்த முடியும்? ஆகவே 1000 ரூபாய் சம்பளம் என்பது ஒரு நியாயமான கோரிக்கை. இந்த நாடு அதனை பரிசீலிக்க வேண்டும். இது அவர்களுக்கு சார்பானது, அவர்களுடைய உண்மையான மனித உரிமை சார்ந்தது. இந்த நாட்டிலே 1000 ரூபாய் குறைய சம்பளம் எடுக்கிற ஒரு சமூகம் இருக்கிறது, ஒரு மனித குலம் இருக்கிறது. இன்றும் அவர்கள் அடிமைகளாக பயன்படுத்தப்படுகிறார்கள், அவர்கள் இன்றும் ஒரு கேவலமான முறையில் நடத்தப்படுகிறார்கள் என்ற செய்தி முதல்ந்த சபையிலே தெரிய வேண்டும். அவருடைய சம்பளம் வழங்கப்பட வேண்டும். 1000 ரூபாய் அவர்கள் வைக்கின்ற கோரிக்கை மிக மிக நிதானமானது. இதனைத்தான் நம்முடைய அமைச்சர் மனோகணேசன் அவர்கள் தலைமையிலான முற்போக்கு முன்னணி கூட, இதற்கான முற்போக்கு கூட்டணி கூட ஒரு தங்களுடைய போராட்டத்திற்கான ஆதரவுகளை நாளை ஆரம்பிப்பதாக அறிவித்திருக்கிறார்கள். தமிழ் தேசிய கூட்டமைப்பின் சார்பிலும் நாங்கள் அவர்களுக்கு பூர்ண ஆதரவை வழங்க தயாராக இருக்கிறோம். அவர்களுடைய அந்த நியாயமான கோரிக்கைகளை நாங்கள் ஏற்றுக்கொள்கிறோம். நான் மிக மிக முக்கியமாக இந்த நாட்டிலே இவர்களுடைய உண்மை நிலை இந்த அரசாங்கம் உணர்ந்து அவர்களுக்கான சம்பளங்களை முன்வைப்பதற்கு அவருடைய உண்மையான நியாயமான நாகரிகமான ஜனநாயக ரீதியான இந்த போராட்டத்தை ஏற்றுக்கொள்ள வேண்டும். இதனை கொச்சைப்படுத்தாதீர்கள், இதனை புறந்தள்ளாதீர்கள். இந்த மக்களுடைய ஏழ்மையை புரிந்து அவருடைய இருப்பதற்கு இடமில்லை. நாளாந்தம் அவர்கள் படுகின்ற துன்பங்கள், அவர்கள் மண் சரிவிலும் பனியிலும் குளிரிலும் உழைக்கின்ற வாழ்க்கையில் கிட்டத்தட்ட 18 லட்சம் மக்கள் இந்த நாட்டில் இவ்வாறு ஏழ்மையில் வாழுகிறார்கள் என்ற உண்மையை இந்த அரசாங்கம் உலகத்திற்கு சொல்ல வேண்டும். ஆகவே அவர்களுக்குரிய வாழ்வாதாரத்தினுடைய தங்களுடைய உழைப்பின் கூலியாக 1000 ரூபாயை வழங்குவதற்கு உடனடி நடவடிக்கை அரசாங்கம் எடுக்க வேண்டும் என்பதையும் அந்த மக்கள் சார்பாகவும் நாங்கள் இந்த சபையிலே நான் முன்வைக்க விரும்புகிறேன். மிக முக்கியமாக இன்று நீங்கள் கொண்டு வந்த இந்த ஏற்றுமதி இறக்குமதிகளுக்குள் கூடுதலான இந்த புகையிலை போன்ற சிகரெட்டுக்கான புகையிலை அல்லது பீடிக்கான புகையிலை உற்பத்திகள் இந்த நாட்டிலே உற்பத்தி செய்யப்பட்டன. இவ்வாறு உற்பத்தி செய்யப்பட்ட பொருட்கள் இன்று ஒரு நெருக்கடிக்கு உள்ளாக்கப்பட்டிருக்கிறது. இவை ஒரு போதையை உண்டாக்குவது, நோய்களை உண்டாக்குகின்ற அடிப்படையில் இந்த நாட்டிலே அதற்கு தடைகள் அல்லது வரிகள் அதிகமாக விதிக்கப்படுகின்றது. அது ஏற்றுக்கொள்ள வேண்டியது. மனித குலத்துக்கு எதிரான மனித உயிர்களை பறிக்கக்கூடிய விடயங்களை, அதற்கு எதிரான சட்டங்களை அரசாங்கம் கொண்டு வருவதை நாங்கள் வரவேற்கிறோம். அதற்கு நாங்கள் எதிரானவர்கள் அல்ல. ஆனால் யாழ்ப்பாண மாவட்டத்தில் பிரதானமான ஒரு பணப்பயிராக பல்லாண்டு காலம் இருந்து வந்த புகையிலை உற்பத்தியை உடனடியாக நிறுத்தங்கள் என்று சொல்லுகிற பொழுது அவர்களுக்கான மாற்று திட்டத்தை அரசாங்கம் என்ன வைத்திருக்கிறது? யாழ்ப்பாணத்தினுடைய மிக முக்கியமாக தீவக பிரதேசங்கள் மண்டைதீவு, அல்லைப்பட்டி, மண்கும்பான், வேலனை, சரவணை, புளியங்கூடல், ஊராத்துறை, கரம்பன், சுருவில் போன்ற பகுதிகளில் இந்த புகையிலை உற்பத்தி மிகப்பெரிய அளவிலே மேற்கொள்ளப்படுகின்றது. அதேபோல யாழ்ப்பாணத்தினுடைய வலிகாமம் வடமராட்சி பகுதிகளிலும் இந்த புகையிலை உற்பத்தி மேற்கொள்ளப்படுகிறது. தீவகத்திலே வாழுகின்ற மக்கள் ஒரு சீசனுக்கு தான் இந்த தொழிலை செய்வார்கள். மழைக்காலங்களில் மட்டும் அவர்களுக்கு ஒரு 3 மாதங்களுக்கு மட்டும்தான் இந்த புகை உற்பத்தியை மேற்கொள்ள முடியும். ஜனவரியில் இருந்து அவர்கள் மார்ச் மாதத்துக்குள் உடைய தண்ணீர் பிரச்சனை, அவர்கள் அங்கு வேறு பயிர்களை உற்பத்தி செய்ய முடியாது. ஆகவே அவர்களுடைய அந்த பணப்பயிரான புகையிலை உற்பத்தியை நிறுத்துகிற பொழுது அவர்களுக்கான மாற்றீடு என்ன, அரசாங்கம் அவர்களுக்கு என்ன நிவாரணம் வழங்க இருக்கிறது, அந்த 3 மாத காலங்களுக்குள் அவர்கள் என்ன உற்பத்தியை செய்ய முடியும்?
With his permission, can I explain something? With his permission.
Yes.
Can I explain something?
Ninga.
Ninga. Dunkola, the tobacco, we have not imposed any taxes. This is for BD kola sandaha. BD leaves. That is the, so Dunkola we have not touched on this act.
நன்றிகள். நீங்கள் வரி விதிக்கவில்லை, ஆனால் இது தொடர்பாக நீங்கள் செய்யக்கூடாதென்ற தடை உத்தரவு பிறப்பிக்கப்பட்டிருப்பதாக யாழ்ப்பாணத்தினுடைய பிரதேச செயலாளர்கள், குறிப்பாக வேலனை ஊர்வாத்துறை பிரதேச செயலாளர்கள் ஊடாக உங்களுக்கு மானியங்கள் வழங்கப்பட மாட்டாது, இந்த உற்பத்தியை கைவிடுங்கள் என்கிற அறிவுறுத்தல்கள் அவர்களுக்கு வழங்கப்பட்டிருக்கிறது. மிக முக்கியமாக
we will definitely assist you with the EDB and the BOI, and we will help you to grow it in Sri Lanka, because we don't want to bring from outside, and we will give you the fullest support if you give me the details on that.
நன்றிகள். நன்றிகள் கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் கேட்டதுக்கு நாங்கள் நான் எழுத்து மூலமாக உங்களுக்கு இந்த விடயங்களை நான் அனுப்பி வைக்கிறேன். மிக முக்கியமாக யாழ்ப்பாணத்தினுடைய வேலனை புளியங்கூடல் பகுதிகளிலே இந்த புகையிலை உற்பத்தி ஒரு குறிப்பிட்ட காலத்தில் தான் அவளை மேற்கொள்ள முடியும். இதே போலதான் மண்டதீவு அல்லப்பட்டி பிரதேசங்களிலேயும் இவர்கள் இந்த காலம் இந்த 3 மாதங்களை விட்டால் இவர்கள் வேறு தொழில் இல்லை, அல்லது அவர்கள் ஏனைய காலங்களில் காத்திருப்பார்கள். ஆகவே இந்த நிலையில் நான் உங்களுக்கு எழுத்து மூலமாக அந்த விவரங்களை தருகிறேன். இந்த பணப்பயிரான உற்பத்தியிலே அவர்களுக்கான மாற்றீடு வேண்டும். இதற்கான நிலையை நீங்கள் ஏற்றுக்கொண்டிருப்பதால் நான் அதனை எழுத்து மூலமாக உங்களுக்கு தர நான் முனைகிறேன். அதே போல இலங்கையினுடைய மிக முக்கியமாக பல ஏற்றுமதிகளை பற்றி இங்கு அமைச்சர் அவர்கள் தன்னுடைய முன்னுரையிலே குறிப்பிட்டிருந்தார். இந்த நாட்டிலே இருந்து ஏற்றுமதிகளை வெளிநாடுகளுக்கு நாங்கள் செய்கிற பொழுது அது கூடுதலாக இந்த நாட்டுக்கான வருமானமாக அமைகிறது. ஆனால் ஏற்றுமதிகள் சரியாக அமையவில்லை என்று சொல்லுகின்ற அதே நேரம் இன்று வடக்கு கிழக்கில் இருக்கின்ற பல அரச பண்ணைகள், குறிப்பாக வட்டக்கட்சி அரசின் விவசாய பண்ணை 1000 பேருக்கு வேலை வழங்கிய ஒரு சிறந்த விவசாய பண்ணை, ஒரு விவசாய பாடசாலை, இந்த தொடர்பாக நான் ஜனாதிபதிக்கு கூட கடிதம் மூலமாக அறிவித்திருந்தேன். ஆனால் இதுவரை அது ராணுவத்தினுடைய பிடியிலே இருக்கின்றது. ராணுவம் இன்னும் அந்த அரசினர் விவசாய பண்ணையை விட்டு வெளியேறவில்லை. அங்கு இருப்பவர்களுக்கு யாருக்கும் வேலை வழங்கவில்லை. தொழில் முயற்சிகள் ஆரம்பிக்கப்படவில்லை. இது எந்த நாட்டிலே யார் எப்படி தங்களுடைய வாழ்வாதாரத்தை ஆரம்பிக்க முடியும், எப்படி அவர்கள் அந்த மக்கள் அங்கே இருப்பவர்களுக்கு வேலையை பெற முடியும்? இது ஒரு மிக பாரிய அளவிலே அந்த மக்களுக்கு முன்னால் இருக்கிற பெரிய சவால். இதனை விட இலங்கையினுடைய ராணுவ பிரிவிலே இருக்கின்ற சிஎஸ்டி என்று சொல்லப்படுகிற சிவில் செக்யூரிட்டி டிவிஷன், இவர்கள் பல்வேறு இடங்களில் தங்களுடைய பண்ணைகளை வைத்திருக்கிறார்கள். முல்லைத்தீவிலே தேராவில் பகுதியில், கிளிநொச்சியினுடைய சாந்தபுரம் பகுதியில், இவர்கள் மன்னார் பகுதியிலே, பூநகரி பகுதியிலே இவ்வாறான பெரிய பண்ணைகளை இவர்கள் வைத்திருக்கிறார்கள். இதனை விட பலாலியில் கூட ராணுவத்தினர் மரக்கறிகளை உற்பத்தி செய்து வழங்கிக் கொண்டிருக்கிறார்கள். இந்த அடிப்படைகள் அங்கிருக்கின்ற விவசாயிகள் தங்களுடைய பொருட்களை உற்பத்தி செய்து தாங்கள் உற்பத்தி செய்த பொருட்களை விற்பனை செய்யக்கூடிய அளவிற்கு அவர்களுக்கு முடியாமல் இருக்கிறது. இது ஒரு மிக மிக இக்கட்டான ஒரு சூழலுக்கு தள்ளப்பட்டிருக்கிறார்கள். ஆகவே இங்கே சாதாரணமாக கிளிநொச்சி முல்லைத்தீவு மாவட்டங்களில் இருக்கின்ற சிகை அலங்கரிப்பு நிலையங்கள், சலூன்களை கூட ராணுவம் தான் நடத்துகிறது. அங்கே இருக்கின்ற சிகை அலங்கரிப்பாளர்கள் ஞாயிற்றுக்கிழமைகளில் தங்களுடைய கடைகளை பூட்டி, சிகை அலங்கரிப்பு நிலையங்களை பூட்டி ஒரு லீவு நாளாக வழங்கப்படுகிற பொழுது கூட ராணுவம் அந்த நாட்களில் தங்களுடைய சலூன்களை திறந்து குறைந்த விலையிலே மக்களுக்கு தங்களுடைய சலூன் வேலைகளை செய்து கொடுக்கிறார்கள். இது ஒரு மிக மோசமானது. ஒரு கட்டமைப்பு இருக்கிற பொழுது, ஒரு சங்கம் இருக்கிற பொழுது அவர்களுக்கு கீழே இயங்க வேண்டிய ஒரு நிலையை மாற்றி அமைப்பதற்காக தோட்டங்கள் மட்டுமல்ல சலூன்களை கூட ராணுவம் தன்னுடைய வசம் வைத்திருப்பது அந்த இடங்களிலே வாழுகிற மக்களுடைய வாழ்க்கையில் எவ்வளவு பாதிப்பை ஏற்படுத்தி இருக்கிறது. நாங்கள் ஏற்றுமதி பற்றி பேசுகிறோம், ஏற்றுமதியினுடைய வருமானங்களுடைய வீழ்ச்சி பற்றி சொல்லுகிறோம். அண்மையில் கூட நான் வாசித்தேன் ஐரோப்பியன் மிரர் என்ற பத்திரிகையில், சிங்கப்பூர், ஜப்பான் போன்ற நாடுகளோடு இருக்கின்ற
அந்த நாட்டினுடைய உற்பத்திகளோடு ஒப்பிடுகின்ற அளவுக்கு இலங்கையினுடைய பொருளாதாரம் ஏன் முன்னேறவில்லை என்பதற்கான பல விடயங்களை அவர்கள் முன்வைத்திருந்தார்கள். ஆதாரங்களை இந்த பத்திரிகை முன்வைத்திருந்தது. ஆகவே ஒரு பொருளாதார ரீதியாக இந்த நாடு வளர வேண்டுமானால் அந்தந்த பிரதேசங்களில் உள்ள அவருடைய உற்பத்திகள் இனங்காணப்பட்டு அந்த பிரதேச உற்பத்திகளின் அடிப்படையில் அந்த தொழில்கள் முன்னுரிமைப்படுத்தப்பட வேண்டும். அந்த அடிப்படையில் தவறினால் இந்த நாட்டிலே எந்த அபிவிருத்தியுடைய முன்னேற்றங்களையும் உடன் கொண்டு வர முடியாது. இங்கே தனிநபர் வருமானம் சடுதியான ஒரு வீழ்ச்சிக்கு இருப்பதற்கு இன்றைக்கும் கிட்டத்தட்ட 4000 அமெரிக்கன் டாலர்களை தாண்டி இருக்கிற ஜப்பான் தனிநபர் வருமானமும் 360 தாண்டி இருக்கிற இலங்கையினுடைய தனிநபர் வருமானத்தையும் ஒப்பிடுகிற பொழுது இரண்டுமே ஒரு சமகாலத்தில் 48களில் அபிவிருத்தி நோக்கிய நாடுகள். ஆனால் இந்த நாடுகளுடைய முன்னேற்றம் மிக முக்கியமானது. அவை பொருளாதார அபிவிருத்தியிலே நாங்கள் பின்னுக்கு நிற்கிறோம் என்றால், அதனுடைய அபிவிருத்தியிலே நாங்கள் ஒரு பின்னோக்கிய நிகழ்வை சந்திக்கிறோம் என்றால் இந்த நாட்டிலே மாற்றங்கள் கொண்டு வரப்பட வேண்டும். இதனை விட இந்த நாட்டிலே இப்பொழுது ஏற்பட்டிருக்கிற வறட்சி மிக முக்கியமாக, நாடுபூராக ஒரு வறட்சி நிலை தோன்றியிருக்கிறது. நாடுபூராக இருக்கிற இந்த வறட்சி நிலையில் இரணமடு குளம் திருத்துவதற்காக இம்பரிடம் கிளிநொச்சி மாவட்ட விவசாயிகள் தங்களுடைய 250 கோடி ரூபாய் வருமானத்தை இழந்து தாங்கள் விட்டுக் கொடுத்து இந்த இரணமடு குளத்தினுடைய திருத்த வேலைகளுக்காக நாங்கள் தங்களுக்கு ஆதரவை தெரிவித்திருந்தார்கள். கிட்டத்தட்ட 9000 குடும்பங்கள் இவ்வாறு தங்களுடைய வருமானத்தை இழந்த நிலையில் தவிக்கிறார்கள். இதனை விட இரணமடு குளத்திலே நன்னீர் மீன்பிடியிலே ஈடுபடுகின்ற நன்னீர் மீன்பிடி தொழிலாளர்கள் 190 குடும்பங்கள் இந்த வறட்சியின் காரணமாக பாதிக்கப்பட்டிருக்கிறார்கள். குளத்திலே நீர் இல்லாததால் பாதிக்கப்பட்டிருக்கிறார்கள். இவர்களை விட கிளிநொச்சி மாவட்டத்தினுடைய கண்டாவளை பிரதேச பிரிவை சேர்ந்த கல்லாறு சுண்டிக்குளம் பேப்பாரப்பட்டி பகுதிகளில் வாழுகின்ற ரால் தொழில் சீசன் தொழிலான ரால் தொழிலில் ஈடுபடுகின்ற 1300 தொழிலாளர்கள் கண்ணகி நகர் போன்ற பிரதேசங்களைச் சேர்ந்தவர்கள் பாதிக்கப்பட்டிருக்கிறார்கள். அவர் இந்த வறட்சி என்பது இவர்களையும் பாரிய அளவிலே தாக்கியிருக்கிறது. மிக முக்கியமாக கிளிநொச்சி மாவட்டத்தினுடைய பாரதிபுரம், கிருஷ்ணபுரம், தேவபுரம், விநாயகபுரம், வள்ளுவர்புரம் போன்ற பகுதிகளில் வாழுகின்ற மக்களுடைய வறட்சி நிலை, அவர்கள் எந்த காலமும் வருடாவிரிடம் இந்த நிலைக்கு தள்ளப்படுகிறார்கள். இந்த வறட்சி நிலைகள் கவனத்தில் எடுக்கப்பட்டு அவர்களுக்கான நிவாரணங்களும் வழங்குவதற்கு இந்த நிலையில் இந்த சபையினூடாக நான் கோரிக்கையை முன்வைக்கிறேன். ஆகவே ஏற்றுமதி இறக்குமதி இந்த நாட்டிலே ஒரு முக்கியமான தளத்தை நோக்கி இருந்தாலும் இன்றைய தினம் ஏற்றுமதியினுடைய பிரதான பங்காளிகளாக இருக்கின்ற மலையக மக்களுடைய தேயிலை தொழிலாளர்களுடைய போராட்டங்கள் ஒரு கௌரவமான முறையில் அணுகி அவர்களுக்கு தீர்வு கிடைக்க வேண்டும் என்று கேட்டு நிறைவு செய்கின்றேன்.
கௌரவ திலகராஜா.
சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, மலையக தோட்ட தொழிலாளர்களின் சம்பள பிரச்சினை உக்கிரமடைந்து சமூக போராட்டமாக வெடித்திருக்கும் இந்த காலத்தில் எனக்கு முன்பு இந்த சபையிலே உரையாற்றிய கௌரவ உறுப்பினர் ஸ்ரீதரன் அவர்கள் அந்த பிரச்சனைகளின் கோரத்தை முன்வைத்து மக்களின் கோரிக்கையை ஏற்றுக்கொண்டு இந்த அரசாங்கம் சம்பள உயர்வு விடயத்தில் மத்தியஸ்தம் வைக்க வேண்டும், அதனை பெற்றுக் கொடுக்க வேண்டும் என விடுத்த கோரிக்கைக்காக எனது நன்றிகளை தெரிவித்துக் கொள்கின்றேன். அதே நேரத்தில் இன்று விவாதத்துக்கு எடுத்துக் கொள்ளப்பட்டிருக்கின்ற ஏற்றுமதியை அபிவிருத்தி சம்பந்தமான சட்டம் தொடர்பிலும் பேசுகின்ற பொழுது இந்த நாட்டின் பாரம்பரிய ஏற்றுமதி பொருளான தேயிலை ஏற்றுமதி குறித்து பேச வேண்டிய கட்டாயம் இருக்கிறது. 1972 வரை பிரித்தானிய கம்பெனிகளின் நிர்வாகத்துக்கு இருந்த பெருந்தோட்டங்கள் 72 காணி சுவீகரிப்பு சட்டத்துக்கு பின்னதாக அரசமயப்படுத்தப்பட்டு அரச கூட்டுத்தாபனங்களுக்கு கீழாக கொண்டு வரப்படுகிறது. 1974 அளவிலே இலங்கையின் தேயிலை ஏற்றுமதியிலே 0.175 மில்லியன் கிலோகிராம் ஏற்றுமதி தேயிலை இடம்பெற்ற அதே சந்தர்ப்பத்தில் 2015 ஆகும்பொழுது அது 306 மில்லியன் கிலோகிராம் ஆக அமைகிறது. அதேபோல பெறுமதி அடிப்படையில் பார்க்கும் போதும் கூட 182 மில்லியனுக்கு மேலான பெறுமதியிலான ஏற்றுமதிகள் இந்த தேயிலை தொழில்துறையில் நடைபெற்றுக் கொண்டிருக்கிறது. என்றாலும் இந்த தேயிலை ஏற்றுமதி இவ்வாறு அதிகரித்த ஒரு பெறுமதியை காட்டியிருக்கின்ற போதும் கூட அந்த தேயிலையின் உற்பத்தி பெருமானங்கள், உற்பத்தி செய்கின்ற பிரதேசங்கள், உற்பத்தி அளவு என்று பார்க்கின்ற பொழுது வேறுபட்ட புள்ளி விவரங்களை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கிறது. இந்த நாட்டின் தேயிலை உற்பத்தி முறைமையானது தாழ்நிலம் அதாவது லோ க்ரோ என்றும், மத்திய நிலம் மிட்க்ரோ என்றும், உயர்நிலம் ஹைக்ரோ என்றும் மூன்று வகையாக வகைப்படுத்தப்பட்டு இந்த உற்பத்தியில் இடம்பெறுகிறது. அந்த அடிப்படையில் ஏற்றுமதிகளை பார்க்கின்ற பொழுது தாழ்நிலை ஏற்றுமதிகள் என்பது 1994 அதாவது தனியார் மயப்படுத்தலுக்கு ஆரம்பமாகின்ற சந்தர்ப்பத்தில் 31% இருந்து தாழ்நில பகுதிகளின் தேயிலை ஏற்றுமதியானது 2010 ஆகுகையில் 60% உயர்வடைந்திருக்கின்றது. அதே நேரத்தில் பெருமளவான தேயிலை உற்பத்தியிலை பிரதேசங்களை கொண்டிருக்கின்ற உயர்நிலப்பகுதி தேயிலைகளின் ஏற்றுமதியானது 1994 தனியார் மயப்படுத்தலின் போது 40% இருந்து இப்போது 2010 பிறகு அது 20% அளவுக்கு குறைவடைந்திருக்கிறது. மறுபுறத்திலே தாழ்நிலப்பகுதிகள் என சொல்லப்படுகின்ற தேயிலை தோட்டங்கள் சிறு தோட்டங்களாக மாற்றப்பட்டிருக்கின்றன. உயர்நில பகுதிகள் அங்கிருக்கக்கூடிய தேயிலை தோட்டங்கள் பெருந்தோட்டங்களாகவே காணப்படுகின்றன. அதன் பரப்பளவை பார்க்கின்ற பொழுது சிறு தோட்டங்கள் 1981 அளவில் 52,617 ஹெக்டேராக இருந்த சிறு தோட்டங்களின் பரப்பளவு 2005 89,640 ஹெக்டேர் பரப்பளவுக்கு அதிகரிக்கப்பட்டிருக்கிறது. அதே நேரம் பெருந்தோட்டங்கள் என உள்ளடக்கத்தில் கொண்டிருக்கப்பட்டிருக்கின்ற இந்த மேல்நில அல்லது உயர்நில உற்பத்தி பரப்பளவானது 192,000 ஹெக்டேரில் இருந்து 132,000 ஹெக்டேராக குறைவடைந்திருக்கிறது. இந்த நிலைமைகளை பார்க்கின்ற பொழுது உயர்நில தேயிலைகளின் உற்பத்திகளும் ஏற்றுமதிகளும் குறைவடைந்து சென்று கொண்டிருக்கிற அதே நேரத்தில் தாழ்நில பிரதேச தேயிலைகளின் உற்பத்திகளும் உற்பத்தி பரப்பளவும் ஏற்றுமதியும் அதிகரித்திருக்கிறது. இன்றைக்கு இலங்கை ஏற்றுமதி செய்கின்ற தேயிலையின் 30% அளவையே உயர்நில பகுதி தேயிலையிலிருந்து ஏற்றுமதி செய்கின்ற அதே நேரம் ஏறக்குறைய 70% தேயிலையை மத்திய மற்றும் தாழ்நில பிரதேச உற்பத்திகளில் இருந்தே செய்யப்படுகிறது. இந்த பிரதேசங்களை நான் சொல்வதற்கு காரணம் இந்த உயர்நிலம் என்று சொல்லுகின்ற நேரம் அது பெரும்பாலும் நுவர்லியா மற்றும் பதுளை மாவட்டங்களை மத்திய மற்றும் ஊவா மாகாணங்களை உள்ளடக்கிய நுவர்லியா பதுளை மாவட்டங்களை கொண்ட பிரதேசங்களே அதிக அளவு உற்பத்தி இடம்பெறுவதாக காணப்படுகிறது. மத்திய பகுதி என சொல்லப்படுகின்ற பொழுது அல்லது மிக்ரோ டி என சொல்லப்படுகின்ற பொழுது அது பெரும்பாலும் கண்டி மாத்தலை பகுதிகளை உள்ளடக்கிய பிரதேசங்களாக காணப்படுகிறது. தாழ்நிலம் என்று வருகின்ற பொழுது சப்ரகுமோ மாகாணத்தில் ஒரு பகுதியும் தென்பகுதியின் முழுவதுமாக இந்த தாழ்நில தேயிலை என சொல்லப்படுகிறது. இந்த தாழ்நில தேயிலை என சொல்லப்படுகிற லோக்ரோட்டி என சொல்லப்படுகின்ற அனைத்துமே சிறுதோட்ட உடைமைக்கு மாற்றப்பட்டிருக்கிறது. இங்கே விபரீதமாக அமைந்திருக்கக்கூடிய விஷயம்தான் இந்த உயர்நில தேயிலை உற்பத்தி செய்யப்படுகின்ற இந்த பிரதேசத்தில் தான் பெருமளவான தொழிலாளர்கள் இருக்கிறார்கள். 1992 தனியார் மயத்துக்கு இந்த பெருந்தோட்டத்துறை கையளிக்கப்படுகின்ற பொழுது சுமார் 500,000 இருந்த தொழிலாளர்கள் தற்பொழுது இந்த 2016 ஆகையில் 134,000 அளவுக்கு குறைவடைந்திருக்கிறார்கள். எனவே உற்பத்தி பரப்பளவிலும் சரி, உற்பத்தி முறைமையிலும் சரி, ஏற்றுமதியிலும் சரி, தொழிலாளர் நிலைமையிலும் சரி, இந்த உயர்நிலம் சார்ந்த தேயிலை உற்பத்தி துறையானது தொடர்ச்சியாக வீழ்ச்சியடைந்து கொண்டு சென்றிருக்கின்றது. எனவே இந்த சந்தர்ப்பத்தில் இங்கே ஏற்பட்டிருக்கக்கூடிய தொழில் நிலைமைகளை அவதானித்தால் இந்த உயர்நில சார்ந்த தேயிலை உற்பத்தி தொழில்துறை என்பது திட்டமிடப்பட்டு ஓரங்கட்டப்பட்டு வருகின்ற ஒரு நிலைமை கடந்த காலங்களிலே கடந்த 20-23 வருட காலமாக இடம்பெற்று வந்திருப்பதை நாங்கள் அவதானிக்கக்கூடியதாக இருக்கிறது. இந்த சட்ட திருத்தங்களை முன்வைத்திருக்கும் அபிவிருத்தி உபாயங்கள் மற்றும் ஏற்றுமதி அபிவிருத்தி தொடர்பான அமைச்சர் மலிக் சமரவிக்ரம அவர்கள் கடந்த 6 முன்பதாக தனது அமைச்சிலே தொழிற்சங்கங்களையும் முதலாளிமார் சம்மேளனத்தையும் அமைச்ச அதிகாரிகளையும் கொண்ட ஒரு கூட்டத்தை நடத்தியிருந்தார். நானும் ஒரு தொழிற்சங்கத்தின் பிரதிநிதி என்ற வகையிலே அமைச்சர் மலிக் சமரவிக்ரம அவர்களின் தலைமையிலான அந்த கூட்டத்தில் பங்கு கொள்ளும் வாய்ப்பு கிடைத்திருந்தது. அந்த சந்தர்ப்பத்தில் நாங்கள் அவதானித்த ஒரு விடயம்தான் ஏற்றுமதி அபிவிருத்தி அமைச்சர் இந்த தொழிற்சங்கங்களையும் அந்த தொழில்துறையில் இருக்கக்கூடிய நிறுவன உயரதிகாரிகளையும் அழைத்து பேச்சுவார்த்தை கலைத்திருக்கிறார் என்கின்ற சந்தர்ப்பத்தில் இந்த தேயிலை ஏற்றுமதியை அபிவிருத்தி செய்வதற்கான உபாயங்களை வகுப்பதற்காக இந்த கூட்டம் கூட்டப்படுகிறது என்பதாகவே நான் நினைத்திருந்தோம். என்ற போதும் கூட அன்றைய திகதியில் இந்த பெருந்தோட்டத்துறையை எவ்வாறு நவீனமயமாக்கலாம், இங்கே இருக்கக்கூடிய சம்பள பிரச்சனைகளை எவ்வாறு தீர்க்கலாம் என்பது போன்ற கலந்துரையாடலே அங்கு இடம்பெற்றது. ஒரு வகையில் நாங்கள் எதிர்பார்க்கின்றோம் இந்த இன்று ஏற்பட்டிருக்கக்கூடிய இந்த பெருந்தோட்ட கைத்தொழில் சார்ந்த குறிப்பாக தேயிலை கைத்தொழில் சார்ந்த பிரச்சனைக்கு மிக முக்கியமான காரணம் அந்த துறையிலிருந்து வருமானத்தை பெற்றுக்கொள்வதற்கான மூலங்களை அடையாளம் காண்பதும் அதிலிருந்து ஏற்றுமதியை அபிவிருத்தி செய்யக்கூடிய வழிமுறைகளை அடையாளம் காண்பதற்கு பதிலாக அங்கே எவ்வாறு செலவுகளை குறைக்கலாம், அங்கே எவ்வாறு ஊழியர்களை குறைக்கலாம், அங்கே பயிரிடப்படுகின்ற பயிர்களை எவ்வாறு குறைக்கலாம் என மறுபக்கமாக சிந்தித்ததன் விளைவாகத்தான் இன்று தோட்ட தொழிலாளர் சமூகம், குறிப்பாக உயர் தேயிலை என சொல்லப்படுகிற உயர்நிலம் சார் தேயிலை என சொல்லப்படுகிற ஐக்ரோ டி பயிரிடப்படுகின்ற பிரதேசங்களில் இன்று ஒரு சமூக பிரச்சனையாக அது மாற்றமடைந்திருக்கிறது. மலிக் சமரவிக்ரம கௌரவ அமைச்சர் அவர்கள் இந்த சபையில் இல்லாத போதும் ராஜாங்க அமைச்சர் சுஜீவ சேனசிங் அவர்கள் இந்த சபையிலே இருக்கின்றார். அமைச்சர் மலிக் சமரவிக்ரம அவர்களிடம் கேட்க வேண்டிய ஒரு கேள்வியை அவர் சபை இல்லாத தருணத்தில் நான் இந்த சந்தர்ப்பத்திலே ராஜாங்க அமைச்சர் அவர்களிடத்தில் முன்னிலை வைக்க வேண்டிய கடப்பாடு உள்ளவனாக இருக்கிறேன். கடந்த மாதங்களிலே இந்த தோட்ட தொழிலாளர்களின் சம்பள விவகாரம் தொடர்ச்சியாக 1.5 வருடங்களுக்கு மேலாக இழுவரி நிலையில் இருந்ததன் காரணமாக அரசாங்கத்திடம் இடைக்கால வரவு செலவு திட்டத்தில் தனியார் துறைக்கு அறிவிக்கப்பட்ட 2,500 ரூபாய் கொடுப்பனவை பெற்றுக் கொடுக்குமாறு நாங்கள் தொடர்ச்சியாக விடுத்த கோரிக்கையின் அடிப்படையில் அது பெற்றுக் கொடுக்கப்பட்டது. அவ்வாறு பெற்றுக் கொடுக்கின்ற சந்தர்ப்பத்தில் பெருந்தோட்ட கம்பெனிகள் அந்த கடன்களை பெற்றுக் கொடுப்பதற்கு, அந்த நிதியினை பெற்றுக் கொடுப்பதற்கு அரசாங்கத்திடம் கடனை கோரியிருந்தது. அத்தகைய கடன் ஏற்றுமதி அபிவிருத்தித்துறை அமைச்சர், அதேபோல தொழிலமைச்சர், அதேபோல பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சர் நவீந்திசா நாயக் உள்ளிட்டோரின் மத்தியஸ்தத்துடன் கம்பெனிகளுக்கு பெற்றுக் கொடுக்கப்பட்டு அந்த நிவாரணத் தொகை பெற்றுக் கொடுக்கப்பட்டது. இப்போது வளமையாக 2 ஆண்டுக்கு ஒருமுறை செய்யப்படுகின்ற இந்த கூட்டு ஒப்பந்த தேயிலை தொழிற்சாலை சார்ந்த ரப்பர் துறை தொழில் சார்ந்த தொழிலாளருக்கு வருடாந்த 2 வருடங்களுக்கு ஒருமுறை செய்யப்படுகின்ற ஒப்பந்தம் பிற்போடமைக்கு இந்த 2,500 ரூபாய் நிவாரண கொடுப்பினை பெற்றுக் கொடுப்பதற்கு அரசாங்கமும் கம்பெனிகளும் செய்து கொண்ட ஒப்பந்தம் தான் தடையாக இருப்பதாக ஒப்பந்தம் செய்யும் தரப்பினரான இலங்கை தொழிலாளர் காங்கிரஸ் ஊடகங்களிலே பாரிய குற்றச்சாட்டு ஒன்றை முன்வைத்து வருகிறார்கள். அத்தகைய ஒப்பந்தம் ஒன்றில் கௌரவ அமைச்சர், ஏற்றுமதி அபிவிருத்தி துறைக்கு பொறுப்பான அமைச்சர் மலிக் சமரவிக்ரம அவர்களும் கையொப்பம் இட்டிருப்பதாகவும் ஊடகங்களிலே சொல்லப்படுகிறது. எனவே இன்றைய விவாதம், இன்றைய சட்ட திருத்தம் அந்த அமைச்சுக்கு உரியது என்ற வகையிலும் நான் அமைச்சர் அவர்களிடம் இதற்கான பதிலை எதிர்பார்க்கிறேன். இந்த 2,500 ரூபாய் நிவாரணத் தொகை என்பது வரவு செலவு திட்டத்தில் அறிவிக்கப்பட்ட தனியார் துறையினருக்கான மேலதிக கொடுப்பனவு. இதனை பெற்றுக் கொடுக்கின்ற பொழுது வளமையாக கூட்டு ஒப்பந்தத்தின் அடிப்படையில் பெற்றுக் கொடுக்கப்படுகின்ற அந்த எரியஸ் என சொல்லப்படுகின்ற வரவேண்டிய கூட்டு ஒப்பந்தத்தில் அதிகரிக்கப்பட்ட பின்னர் கொடுக்கப்பட வேண்டிய தொகையினை தடுக்கும் வகையிலான ஏதேனும் சரத்துக்கள் சேர்க்கப்பட்டனவா? அதற்கு அமைச்சர் மலிக் சமரவிக்ரம உள்ளிட்ட தொழிலமைச்சர் அவர்களும் பெருந்தோட்ட கைத்தொழில் அமைச்சர் அவர்களும் கையொப்பம் இட்டிருக்கின்றனா என்பதை தெளிவுபடுத்த வேண்டும். இந்த தெளிவு இல்லாத பட்சத்திலே இந்த 2,500 ரூபாய் கொடுப்பனவு சம்பந்தமாகவும் அல்லது அதனை அரசாங்கம் பெற்றுக் கொடுப்பதற்கு எடுக்கப்பட்ட நடவடிக்கைகள் தொடர்பாகவும் வேறுபட்ட ஒரு பொய்யான கதை கூறல் இந்த சமூக மட்டத்திலே எடுத்துச் செல்லப்படுவதனால் ஏற்படக்கூடிய சமூக பிரச்சனைகள் விளைவுகள் பாரியதானதாக இருக்கும். எனவே அமைச்சு மட்டத்தில் இத்தகைய ஒரு நிலைமையை தெளிவுபடுத்துமாறு கேட்டுக்கொண்டு இந்த விவாதத்தில் கலந்து கொண்டு இந்த கருத்துக்களை முன்வைப்பதற்கு வாய்ப்பளித்தமைக்கு நன்றி கூறி விடைபெறுகின்றேன்.
நன்றி டாக்டர் நலிந்த ஜெயதீசர்.
நியோஜகாரக சபா சபாபத்துமணி 1979 அங்க 40 தரண ஸ்ரீலங்கா அப்பநாயன சங்வர்தன பணத்தே 14 எக்க வகந்தியட தேவன நியமயன் 4 சம்பந்தேனுய் அதபி சாகச்சா கரன்னே இன்சா மே காரணா ரிஜுவம ஆர்த்திகத்தை கெட்டகஹில திபெனவா தென் மே விவாதி ஆரம்ப கரப்பு ராஜ்ய அமாத்ய சுஜீவ சேனசிங்க மெத்துமா இதுமா ரட்டே நயபர பிலிபந்தவ அப்பநாயன ஆணயன ஆதாயம் பிலிபந்தவ யாம் தத்த கீப்பியாக சந்தான் கலா இவகையும் அப்படி கியான கெமதி தென் மேரட்டிங் பிரித்தானியா நிவத்துலகிய 2005 நிமி மேசன் மூவர் ஆண்டுக்காரையா ஆண்டுக்கார புட்டுவேன் பெஹலகி 2005 நாம் எத்தன்சிட்ட ஹிட்டியே ராஜபக்ஷ மஹிந்த ராஜபக்ஷ ஜனாதிபதிவராகிய ஆண்டுவாக் நாம் எத்தனின் பசுமே ஆண்டு பலேட்ட பத்தல அவருது எக்காக் வேணி காலையாக கத்தவிலா நாம் மே நயபர பிலிபந்தவ மே பதுபர பிலிபந்தவ மே ஆனாயன் அப்பனாயன் ஆர்த்திகே பிந்தவெட்டியும் பிலிபந்தவ எத்துமான ஏ விதிர கதா கரான திபுணா அப்போ 1977 பசே கத்தவெச்ச அவருது 39 அத்துலதாத் எத்தனின் அவருது விசியக்காக பவன ஆண்டு கலத்தின் ஒப்பத்துமாலா எக்ஸா ஜாதிக பக்ஷ ஆண்டு தான் ஹவுல் ஆண்டு வித் ආර්ථික කටයුතු විශේෂයෙන් හසුරුවමින් ඉන්නේ ඔබතුමාලගේ පක්ෂය. ඒ නිසා මේ දැන් රට මත ගොඩ ගැහිලා තිබෙන රුපියල් බිලියන 10,500ක ණයකන්දට, ඒ වගේම අපේ අපනයන ආදායම දල වශයෙන් ඩොලර් බිලියන 10ක තිබිලා ආනයන වියදම ඩොලර් බිලියන 20 දක්වා වැඩිවීම පිළිබඳව අවුරුද්දක ණය වාර්කිකව ගෙවා ගන්නවත් රාජ්‍ය ආදායම ප්‍රමාණවත් නොවීම පිළිබඳව භාණ්ඩාගාරයේ පිරවීමේ එකම ක්‍රමවේදය බවට පත්වමින් යන ජනතාව මත ගහන වක්‍ර බදු පිළිබඳව ඒ සියල්ල වගකීමත් ඒ අය සමෝ සමෝ බාර ගන්න ඕන. ඉතින් දැන් මේ 1971 ඇලිරක් පහ දරන අතිවිශේෂ ගැසට් නිවේදනය මගින් රබර් සඳහා තිබෙන සෙස් බද්ද අපනයන සෙස් බද්ද රුපියල් මොකද්ද
බිලියන ඩොලර් බිලියන 10ක් කිව්ව අපනයන ඩොලර් බිලියන 20 දක්වා
ඔව්
රුපියල් බිලියන
නෑ නෑ ආනයන වියදම ඩොලර් බිලියන 19 20 අතර තමයි සාමාන්‍යයෙන් බිලියන බිලියන
ඩොලර් බිලියන 10ක් නෑ අපේ අපේ දල ජාතික නිෂ්පාදනයත් එන්නේ බිලියන 2000ක් විතර
80යි
රුපියල්
ගොබින 80 හොඳයි එතකොට මේ අපනයන සෙස් බද්ද රබර් සඳහා අපනයන සෙස් බද්ද රුපියල් 15 ඉඳලා රුපියල් 4 දක්වා අඩු කිරීමට යෝජනා කරලා තිබෙනවා එහි පරමාර්ථය බවට පත් වෙලා තිබෙන්නේ දේශීය රබර් අපනයන කරුවන් දිර්ගැන්වීම දැන් කාලෙකදී අපේ රටේ ප්‍රධාන අපනයන මාර්ගයන් බවට පත් වෙලා තිබුණේ තේ රබර් පොල් විශේෂයෙන් අපේ කළුතර ගාල්ල රත්නපුර වැනි දිස්ත්‍රික්කවල මේ රබර් කර්මාන්තය ඉතාම වේගෙන් ව්‍යාප්ත වෙලා තිබුණා. ඒ විතරක් නෙමෙයි එක්තරා කාලයකදී රටේ දේශපාලන බලය හෙබීම සඳහා මේ රබර් මහා පරිමාණ රබර් වතු අයිතිකරුවන් දේශපාලනට ප්‍රවිෂ්ඨ වුණා. එක්තරා වෙලාවක මට මතකයි 1947 මැතිවරණයේදී අපේ රට නිදහස් අධ්‍යාපන පනත හඳුන්වා දීපු කන්නංගර මැතිතුමාව මතුගම ආසනයෙන් පරාජය කරලා රාජ්‍ය මන්ත්‍ර සභාවට තේරුනේ පස්තුන් කෝරේ රබර් රජුරෝ. සර් රබර් වලට කරන්න පුළුවන් බලපෑම රටටම අධ්‍යාපනය දුන්න කෙනාට වඩා කොතරම් බලපෑමක් කරන්න පුළුවන්ද කියන එක ඒ දේශපාලනයෙන් එදා ඔප්පු වුණා. දැන් අද වෙනකොට ගත්තොත් එහෙම රබර් කර්මාන්ත කඩාගෙන වැටලා තිබෙනවා. මේ වෙනකොට රබර් කිලෝ එක මිල ආසන්න වශයෙන් රුපියල් 205 210 කියන මට්ටමකට කඩන් වැටලා තියෙනවා. මීට කලින් දින 100 ආණ්ඩුව තියෙන කාලේ ආණ්ඩුව සහනාධාරකු ලබා දීලා නොම්බර් 1 සහ නොම්බර් 2 රුපියල් 350කුත් ඉතුරු රබර් වල රුපියල් 300 ගණනක් ලබා දුන්නා. හැබැයි මේ රබර් වගාකරුවන් දන්නවා ඊට වසර 6-7කට කලින් සාමාන්‍ය රබර් කිලෝ එකට රුපියල් 600-625 ලැබුණ කාලෙකුත් තිබුණා. අද වෙනකොට එයින් තුනෙන් පංගුවට බැහැ රුපියල් 200-205-210 දක්වා රබර් කිලෝ එක මිල බැහැලා තිබෙනවා. ඒ වගේම මීට කලින් රුපියල් 300 විතර තිබ ඔට්ටපාලු කිලෝ එකක් රුපියල් 70-75 බැහැලා තිබෙනවා. ඒ නිසාම අපේ දිස්ත්‍රික්කයේ පමණක් ඔට්ටපාලු කර්මාන්ත ශාලා 20කින් දැන් වැඩ කරන්නේ 3යි. රබර් වගා කරපු ජනතාව කිරි කපන එක අතහැරලා තියෙන්නේ. ගස් නඩත්තු කරන එක, වල් පැල ගලවන එක, පෝර දාන එක මේ සියල්ල අතහැරලා දැන් රබර් ගස් ගලවන්න පටන් අරගෙන තියෙනවා. ඇත්තරම මේ ලෝකයේ ඕනෑම ආණ්ඩුවක් සෙස් බද්ද ක්‍රියාත්මක කරන්නේ එවැනි අර්බුදකාරී අවස්ථාවකදී නිෂ්පාදකය ආරක්ෂා කරගන්න. දැන් සෙස් බද්ද කියලා කියන්නේ ආයි භාණ්ඩාගාරයට අරගෙන ඒක ආණ්ඩුවේ බද්දක් විදිහට සලකන එකක් නෙමෙයි. සෙස්පද්ද ගහන්නෙම නිෂ්පාදකයේ අර්බුදයට ගියාට පස්සේ ඒ නිෂ්පාදකයේ ආරක්ෂා කරගැනීමේ අරමුණේ. සත් දැන් අත්ත අපි දන්නවා ලෝක වෙළඳ පොලේ රබර් මිල 15ක් තිබෙනවා. හැබැයි රබර් මිල 15 යනකොට රබර් ගොවියා ආරක්ෂා කරගන්න නම් එවැනි සහනාධාරයක් අනිවාර්යෙන් ලබා දිය යුතුයි. දැන් මේ ප්‍රශ්නේ වියට්නාම් මුහුණ දීලා තිබෙනවා. තායිලන්තයේ මුහුණ දීලා තිබෙනවා. ඔවුන් කරන්නේ ආණ්ඩුවෙන් නිශ්චිත සහනාධාරයක් දැන් වසර 2-3 කාලයක් තිස්සේ සහනාධාරයක් රබර් වගා කරන ගොවියර ලබා දීලා ඒ රබර් වගා කරුවන් ශේෂ්ත්‍රය යම් ප්‍රමාණයක රඳව ගන්නවා. දැන් මේ
ஆண்டுவத் சந்தை காலை புறந்துனா ருபியா தூசியர் தூசிய பணம் கண்ணவா கேல நமுத் பகுகிய அவருத்தே ஜூலி மாசம் என்ன ருபியா தூசிய லபுனே எத்தனை இஹாட புலுவன் பிரமாண்ட கரகான கேல ருபியா தேசியர் அபர் மில பசலத்தியே சதன் அப்பி அத்தனை ஆண்டு யோஜனா கரண்ணே මේ සෙස්බද්ද ප්‍රයෝජනයට ගත යුතුව තිබෙන්නේ මේ රබර් වගාව මේ මොහොතේ ආරක්ෂා කරගන්න අපිට පේන්නේ මීට කලින් ගත්තොත් මේ ආසියානු කලාපයේ ඉස්සෙල්ලම රබර් වගාව කරපු රට අපි ඒ නිසාම ලෝකේ රටවල් අතරින් රබර් අපනයනක රටවල් අතරින් 6 වෙනි ස්ථානයත් ලෝකේ රබර් නිෂ්පාදනය කරන රටවල් අතර 8 වෙනි ස්ථානයට අපිට හිමි වෙලා තිබුණා හැබැයි ලෝකේ රබර් නිෂ්පාදනය අපේ දායකත්වයේ 1.8යි මුලින්ම රබර් වගාව අපි පටන් ගත්තට අපි ආසියානු කලාපයේ ඉඳලා පිටිපස්සෙන් ඉන්නේ දැන් ලෝකේ රබර් නිෂ්පාදනයේ 95% කරන ආසියානු කලාපෙන් 5% අප්‍රිකානු කලාපෙන් කරන්නේ ඒ 95% නුත් අපේ පංගුව දායකත්වය සොච්චමයි ඉතින් මෙහෙම තත්ත්වයක් තියෙනවා ඓතිහාසිකව රබර් කර්මාන්තේ කඩාවැටීමෙන් තිබෙද්දි මේ තිබෙන්නේ මගේ ඇත්තලිම සංඛ්‍යාලේඛන 90 1983 අපි රබර් කිලෝග්‍රෑම් මිලියන 125ක් අපනයනය කරලා තිබෙනවා එය 2015 වෙනකොට කිලෝග්‍රෑම් මිලියන 10 දක්වා අඩු වෙලා තිබෙනවා ඉතින් මෙහෙම තත්ත්වයක් තියෙනකොට ඉතාම වේගයෙන් රබර් නිෂ්පාදනය කඩාගෙන වැටෙනකොට රබර් ගස් ගලවලා ඉඩම් කුට්ටි කරනකොට නිෂ්පාදකයා වගාවේ නැත් වෙනකොට ආණ්ඩු වාකියම තමයි මේ සෙස්බද්ද පාවිච්චි කරලා ඒ නිෂ්පාදකයා යම් කාලයක් ආරක්ෂා කර ගැනීම මේ සන්තෑසියම තමයි තේවගාවට වෙලා තිබෙන්නේ තේවගාවට ගහන අපනයන් සෙස්බද්ද කිලෝ එක රුපියල් 13.50ක් වෙලා තිබුණා මේ බද්ද කාලයක් 2003 දක්වා මගේ මතකේ හැටියට 2003 දක්වා ඒ බදු ආදායම කෙලිම තේ මණ්ඩලයට ගියා ඒ හරහා තේ සහනාධාරයක් තේ වගාකරුන්ට යම් සහනයක් ලබා දුන්නා. හැබැයි එතන සිට ඒ බද්දගේ භාණ්ඩාගාරෙට. ඉතින් අද නවින් සානගේ අමතුමා අපි දැක්කම ඔහුගේ කාලේ මාධ්‍යවල එහෙම කියනවා. ඒ භාණ්ඩාගාරේ තියෙන තමන්ට නියමිත කොටස දුන්නේ නැත්නම් එහේ මාණ්ඩුවෙන් යනවත් කියලා. රුපියල් මිලියන 65කට ආසන්න ප්‍රමාණයක් ඒ බදු සෙස් බද්දක් තිබෙනවා තේ වගාට අදාළව විතරක්. ඒ යොදවන්න ඕන මේ වෙලාවේ ආණ්ඩුවේ ආර්ථික අර්බුදය ෂෙනිකෝ පියව ගන්න නෙමෙයි. තේ වගාව ආරක්ෂා කරගන්නවා නම් ඒ කුඩා තේවතු හිමියට ඒ සහනය දිය යුතුයි. නමුත් එවැනි දෙයකට වඩා එදා වේල පිරිමහ ගන්නා තත්වයක තමයි අපි දකින්නේ. ඉතින් දැන් මේ රට මෙතනට පත්වලා තිබෙන්නේ ඇයි? රබර් වගාකරුවෙක් ගන්න සෙස්බද්දක් කොල්ලකන, තේවගාකරුවන් අපනයන කරුවන් ගන්න සෙස්බද්දක් කොල්ලකන තැනක රට පත්වලා තිබෙන්නේ භාණ්ඩාගාරයට එන්න ඕන නියමිත ආදායම් ලැබෙන එක විටින් විට අවහිර කරනවා බාධා කිරීම නිසා. දැන් මම ඔබතුමාට එක නිදර්ශනයක් කියන්නම් පහුගිය කාලෙදි 2014 සැප්තැම්බර් මාසයේ ඉඳලා 2015 පෙබරවාරි මාසේ දක්වා ගත වෙච්ච මාස 5 තුල අපේ රටට සහල් ගෙන්නලා තිබෙනවා මෙට්‍රික් ටොන් 257,900ක්. ඒ වෙලාවේ සැප්තැම්බර් මාසේ ආසන්න කාලයේදී කෑගල්ල දිස්ත්‍රික් සම්බන්ධින කරන කමිටුවේදී එවකට සමූපකාර සහ වෙනද අමාත්‍යංශයේ ලේකම්වරයාට කෙනෙක් කිව්වාය කියලා රටේ සහලිංගයක් තියෙනවායි කියලා ඒ අනුව කැබිනට් මණ්ඩලයට පත්‍රිකාවක් දාලා ඒ සහලිංගයේ පියවීම සඳහා සහල් මෙට්‍රික් ටොන් 50,000 ගෙන්නන්න ඒ අනුව තමයි මේ අවසරය ලබා ගන්න අනුමැතිය ලබා ගන්න. හැබැයි කැබිනට් මණ්ඩලයේ තීන්දුව තිබෙන්නේ මෙට්‍රික් ටොන් 50,000 එකවර ගෙන්නන්න නෙවෙයි මෙට්‍රික් ටොන් 5000 බැගින් ගෙන්නන්න. 5000 බැගින් මොකද දේශීය වෙළඳ පොලේ සහල් සැපයීම හරි ගියොත් එහෙම යම් තැනකදී නතර කරන්න. ඒක හොඳ තීන්දුවක්. නමුත් කැබිනට් මණ්ඩලයේ මෙට්‍රික් ටොන් 50,000 අනුමැතිය පැත්තක තියලා ගෙන්නනවා මෙට්‍රික් ටොන් 257,900ක්. ඒකට වියදම් කරලා තියෙනවා රුපියල් මිලියන 16,008ක්. මිලියන 16,000ක් දාල වශයෙන්. මේ ක්‍රියාවලියත් කිසිදු ටෙන්ඩර් පටිපාටිකෙන් තොරවයි මේ කරලා තියෙන්නේ. ඒ විතරක් නෙමෙයි මේ ටික ගෙනාවට පස්සේ මේ ගෙනහලා තියෙන්නේ සහල් කිලෝවක් රුපියල් 73 ගානේ මේ ගෙනාවට පස්සේදී මේ සහල් ගබඩා කරන්න මේ කැබිනට් මණ්ඩලයේ අනුමැතියත් උල්ලංඝනය කරලා හිතුවමනාපේ ඒ වගේ පස්කුණයක් විතර ගෙනහලා ඒ ගබඩා කරන්න රජයේ කබඩ ඉඩමදි එස ආහාර දෙපාර්තමේන්තුව රුපියල් මිලියන 5ක් පෞද්ගලික අංශ රුපියල් මිලියන 208ක් රේගුවේ සහ වරායම නිදාස් කරගෙන සඳහා රුපියල් මිලියන 1644ක් සහ දුමායින රුපියල් මිලියන 15ක් විදිහට වියදම් ගිහිලා තිනවා අවසානයේ මේ සහල් ගෙනාපිලට අඩුවෙන් විකිණීමෙන් සතොස ඒ වෙලාවේ ලංකා සෞඛ්‍ය සමය මේක ගෙන්නන්නේ සතොස අලාභයක් කරගන්නවා රුපියල් මිලියන 2358ක් දැන් මේ මෙට්‍රික් ටොන් 257000න් අලෙවි කරලා තියෙන රුපියල් මෙට්‍රික් ටොන් 176000යි ඒ අනුව නරක් වූ සහල් ඉදිරි මෙට්‍රික් ටොන් 81000ක් ඉවත් කළා ඊළඟට මොකද කරන්නේ ඒ නරක් වූ සහල් කියලා ඉවත් කරමු ප්‍රමාණය කිලෝ එක රුපියල් 38 ගානේ සත්ව ආහාර විදිහට අලෙවි කරනවා එයින් වෙච්ච අලාභය රුපියල් මිලියන 2984යි සර් මේ ගනුදෙනුවෙන් පමණක් රජයට වෙච්ච අලාභය රුපියල් මිලියන 5253ක් රුපියල් බිලියන 5.2ක් දැන් කිසිදු සමීක්ෂණයකින් තොරව කිසිදු වාර්තාවකින් තොරව කිසිදු සොයා බැලීමකින් තොරව ලංකා සතොස මගින් කැබිනට් මණ්ඩලයේ කිව්වට වඩා 5 ගුණයක් එකවර හාල් රටට ගෙනහල්ලා එයින් පාඩුවක් ලබලා අවසානයේ මෙට්‍රික් ටොන් 80000ක් සත්ව ආහාර විදිහට කුණු කොල්ලේට විකුණලා වෙච්ච රජයට වෙච්ච පාඩුව රුපියල් බිලියන 5.2ක් බිලියන 5.2ක් දැන් මේ ඊළඟ ප්‍රශ්නකුත් තිබෙනවා මේ සත්ව ආහාර විදිහට මෙච්චර වික්කයි කියලා කිව්වට පස්සේ වාර්තා වෙලා තිබෙනවා මේක ඇතුලේ මිනිස් පරිභෝජන සූසුව සහල් තමයි තිබුණේ කියලා. ඒතර මෙන්න මෙහෙමයි භාණ්ඩාගාරයට ලැබෙන්න ඕන මුදල් භාණ්ඩාගාරෙන් හිස් වෙන්නේ ඒ වෙනුවට තමයි විවිධ බදු වර්ග පනවමින් ඒ ටික පුරවන්නේ. ඒ විතරක් නෙමෙයි. මම ඔබතුමාට කියන්නම් තවත් මෙවැනි උදාහරණයක්. දැන් අපේ රටේ පොහොගිය කාලේ අපේ සුජී සෙන්සික මැතිතුමා දන්නවා එතුමාගේ නියෝජනය කරපු පාසලේ කඩුවෙලටත් මේ ගම් වතුර උදුර බලපෑවා. ඒ ප්‍රදේශවල ආපන ශාලා දාගෙන හිටපු පුංචි කඩ කරගෙන හිටපු පොඩි රථ වාහන වෙළඳසල් පවත්වාගෙන ගියපු අයටත් අලාභහානි සිද්ධ වුණා. ඒ අය තමන්ගේ රක්ෂණ සමාගම් මගින් ඒ වන්දි විදියට ලබා ගත්තා. තමන්ට පුළුවන් විදියට ආයේ දැන් ඒ කඩ සාපු හදාගෙන යනවා ව්‍යාපාර ස්ථාන පවත්වාගෙන යනවා. හැබැයි මේ පුංචි කඩ සාපු හිමියන්ට නැති නොදෙන කරුණාව ආණ්ඩුවෙන් ලයන් රූවර් සමාගමට දීලා තිබෙනවා. අපේ රටේ බියර් නිෂ්පාදනයේ 85% විතර ඒකාධිකාරයක් තියන් ඉන්නේ මේ ලයන් රූවර් සමාගම. ඒගොල්ලන්ගේ 2015-16 වසරේ ශුද්ධ ලාභය විතරක් රුපියල් මිලියන 200ක්. සාමාන්‍යයෙන් මේ 5%ට වඩා අඩු ඇල්කොහොල් ප්‍රතිශතයක් තියෙන බියර් ලංකාවට ගෙන්නනකොට ලීටරයක් සඳහා රේගුබද්ධ වෙනවා රුපියල් 500ක්. මේ ගම් වතුර උදුර පෙන්නලා මොකද කරලා තිබෙන්නේ? ඒ රුපියල් 500ේ බද්ද ආනයන බද්ද රුපියල් 129 දක්වා අඩු කරලා 175 කප්පාදු කරලා තියෙනවා. ඒකෙන් 1 ලීටරයකින් ආණ්ඩුවට අහිමි වෙන රුපියල් 371ක්. 5%ට වඩා වැඩි ඇල්කොහොල් ප්‍රතිශතයක් තියෙන බියර් වලින් රේගු ආනයන බද්ද රුපියල් 500යි තිබ්බේ. මේ ගම් වතුර උදුර පෙන්න රුපියල් 246 දක්වා ඒක අඩු කරලා තියෙන රුපියල් 254ට කාණ්ඩුවේ පාඩුයි. මේ ආකාරයට මාස 4ක් සඳහා මේ බදු සහනය ලබා දීමෙන් භාණ්ඩාගාර වෙච්ච පාඩුව විතරක් රුපියල් මිලියන 6000කට ආසන්නයි. දැන් අපි අහන්නේ මේ පුංචි ඔය කඩුවෙල පැත්තේ කොළොන්නාව පැත්තේ පොඩි කඩහිමියර නැති වෙච්ච සහනයක් ඔහුට නැති ආදරයක් කරුණාවක් ඇයි මේ ලයන් බ්‍රූවරි සමාගමට ලබා දෙන්නේ? මොකද එහි අත්‍යවශ්‍යතාවය මාස 4ට දල වශයෙන් ඔවුන් මාසකට ලීටර් මිලියන 4ක් වම්න ගෙන්නනවා රුපියල් මිලියන 6000ක් භාණ්ඩාගාරයට ලැබිය යුතු මුදලක්. ඒක රජයෙන් දරාගත යුතු නෑ. මොකද ඔවුන් ලොකු සමාගමක් රුපියල් මිලියන 200ක ලාභයක් ලබා තියෙනවා 2015-2016 විතරක්. ඔවුන්ට ඔවුන්ගේ රක්ෂණ සමාගමලික අය කරගන්න පුළුවන්. එහෙම තිබෙද්දී තමයි මේ ආකාරයට මේ සහනේ ලබා දීලා තිබෙන. ඉතින් භාණ්ඩාගාර හිස් වෙන එක අහන්න දෙයක්. භාණ්ඩාගාරයේ බාණ්ඩා කඩමේ විදියට මුදල් නැති වෙනක අහන දෙයක්ද? ඒ වගේම මම තව කරුණක් කියන්න ඔබතුමාට මේකත් කෙලින්ම මේ කර්මාන්තහ වාණිජ කටයුතු අමාත්‍යංශයත් එක්කම සම්බන්ධයි. ඒ වගේම තමයි මේ ප්‍රශ්නෙට මුහුණ දෙන්න වෙනවා තමුන්වහන්සේලගේ අමාත්‍යංශයට. මම දන්නවා තමුන්වහන්සේලගේ අමතිවරයා ඉන්දියාවේ ගිය වෙලාවේදී මේ ප්‍රශ්නේ සෑහෙන අපහසුතාවයකට පත් වුණා කියලා. මේ අපේ රටෙන් කරුණිකා ප්‍රතිපනයන. දැන් මේක විශාල ප්‍රශ්නයක්. අද මම අහපු ප්‍රශ්නයකට උත්තරයක් දෙනවා. උත්තරයක් දෙනවා ඇමතිවරයා. ඔහු කියනවා ශ්‍රී ලංකාවෙන් ඉන්දියාවට අපනයන කළ කරුණිකා ප්‍රමාණය 2014 මම ගත්තා 2014 මෙට්‍රික් ටොන් 30225යි. ශ්‍රී ලංකාවෙන් ඉන්දියාවට යව ප්‍රමාණය මෙට්‍රික් ටොන් 30225යි. ඒ වගේ මේ අවුරුද්දේ ලංකාවට කරුණිකා ගෙනහලා තිබෙනවා මෙට්‍රික් ටොන් 29333. දැන් මේ කවුද කරන්නේ? මේ කරන්නේ සමාගම් කීපයක් ඉන්දුනීසියාවෙන් සිංගප්පූරුවෙන් කරුණිකා ගෙනහල්ලා අපේ මේ ඉන්දියාවයි ලංකාව අතර තියෙන බදු ගිවිසුම් වලට මුවා වෙලා ඒ බදු සහනේ අරගෙන කරුණිකා ප්‍රතිපනයනය කරනවා. එක පැත්තකින් අපේ රටේ වාර්ෂිකව කරුණිකා නිෂ්පාදනයේ දළ වශයෙන් කිව්වොත් මෙට්‍රික් ටොන් 20000ක් පමණ ඒ 20000ක් පමණ ඒකේ ගුණාත්මක භාවය පැත්තක තියලා, ඒ කියන්නේ අපේ ගුණාත්මක කරුණිකා ටික ඉන්දියාවට යවන එකටත් මේක බාධාවා. ඒ වගේම මේක ගත්තොත් අපිට නිසි පරිදි බදු ලැබෙන්නේ නැහැ. මේ කියන වයිබ ට්‍රේඩර්ස් වගේ සමාගම්, ෆෝයිස් ඉන්ට්‍රෙෂල් වගේ සමාගම්, මොකද මේ නම් දෙක කියන්නේ මේ සමාගම් දෙක මට මතකයි මීට කලින් එතනෝල් සම්බන්ධ ගනුදෙනුත් කතා වෙච්ච සමාගම්. එතකොට මේ ආකාර මේ වල වැටබඳින ආණ්ඩුව මොනවද කරලා තිබෙන්නේ? එකක් අපේ ආර්ථිකයට පහරක් විතරක් නෙමෙයි. මේන් ගත්තොත් එහෙම ඉන්දියාවයි ලංකාවයි අතර තියෙන රාජතාන්ත්‍රික ගනුදෙනුවට ප්‍රශ්නයක් වෙනවා. ඔබතුමාගේ අමතුමා මේකට මුහුණ දුන්නා ඒ වෙලාවක.
දැනගත්තට පස්සේ මම තමයි ඒක.
ඔව් නමුත් මට තේරෙන්නේ දැන් නවත්තලා නෙමෙයි. මේකට ලයිසන් එකක් දීලා මුදල් නැමතුමා යම් මුදලක් අය කරලා ලයිසන් ෆී එකක් දීලා වැඩේ කරගෙන යනවා.
අපි නවත්තලා තියෙනවා. සම්පූර්ණ නවත්තලා තියෙනවා.
ඔව් නමුත් මේ
අපේ අමාත්‍යංශය ආවට පස්සේ අපි නියෝගයක් දුන්නා සම්පූර්ණ නවත්තන්න කියලා එක. ප්‍රතිඅපකරණය සඳහා ගේන කරුණිකා. ඔය කලින් කරගෙන ආව එකක් ගානක් තිබ්බා මේ කන්ටේනර් ගානක් තිබ්බා අත්තරම් කරලා අපි කිව්වා ඒවා එහෙම තියන්න කියලා ආපහු අරින්න කියලා අපේ අමාත්‍යංශයට ඕක දැනුවත් කරපු ගාම අපි නැවැත්තුවා.
රේගුවේ සංඛ්‍යාලය කියලා හැටියට මම මේ ප්‍රශ්නේ අහලත් මාස හතරක් විතර යනවා ගරු නියෝජක කාර්ක සභා සභාපතිතුමනි 2016 ජනවාරි ජූනි අතරෙත් මෙට්‍රික් ටොන් 5922ක් අපනයනය කළා තිබෙනවා. අපි බලමු අවස්ථර අවසානයේ කොහොමද තියෙන්නේ කියලා. කොහොම වුණත් මෙවැනි ජාවාරම් සිද්ධ වෙනවා මේවට ලයිසන් එක ලබා දීම පහුගිය කාලේ සිද්ධ වුණා. දැන් ඇත්තටම ගත්තොත් එහෙම මට ඇහුණ වැඩ බලන මුදල් ඇමතිවරයා කියලා ඉන්නේ. මුදල් නේද? ඔව්. වැඩ බලන මුදල් ඇමතිවරයා ඉන්නවා කියනකොට පොඩි බයකුත් හිතෙනවා. මොකද කලින් අර ගුදම් කේස් එක කරගත්තේ වැඩ බලන මුදල් ඇමති ඉන්න කාලේ. ඉන්න වෙලාවේ. නේ? ඒ කියන්නේ මුදල් ඇමතිවරයාට අයිති සමාගමේ පුද්ගලික ගුදම පබ්ලික් එකක් බවට පත් කරගත්තේ වැඩ බලන මුදල් ඇමතිවරයා හැටියට ඔබතුමාගේ අස්සේ යොදාගෙන. ඔව් කියන්නේ.
හොන්ඩරබල් මිනිස්සර්
මේ සභාව ඒ වැරදි අදහසක් මතුවේ. ඒ වෙයාහවුස් එක මේ අද ඊ එකක් නෙවෙයි 2002 ඉඳලා තිබිච්ච වෙයාහවුසස් ඒවට තව ප්‍රමාණයක් ඒ වගේ හතක් සමාගම් නීත්‍යානුකූලව ඉල්ලපු හතකට නීත්‍යානුකූලව ඒවා ලබලා දීලා තියෙනවා. ඒවට බදු ගෙවනවා. ඒක පුජ්‍යලිකව බලලා මෙතුමගේද කියලා අපි බලන්නේ නැහැ. ඒක ව්‍යාපාර පටන්ගත කාලේ ඉඳලා ආපු ක්‍රමවේදයක් තියෙනවා. ඒ ක්‍රමවේදයට වෙයාහවුස්ස් ලබා දෙන්න පුළුවන්. ඒක සමහර විට මුදල් ඇමතුමාගේ නෑදෑයෙක් වෙන්න පුළුවන්. එහෙම නැත්නම් පවුලේ කෙනෙක් වෙන්න පුළුවන්. ඒක අපිට ප්‍රශ්නයක් නෙමෙයි. ඒගොල්ලෝ ව්‍යාපාරික වශයෙන් ලියාපදිංචි වෙලා ඒ ව්‍යාපාර කටයුතු නිසියාකාරයෙන් කරගෙන ආපු සමාගම්. ඒ සමාගම් වලට ඉල්ලනකොට ඒක නොදී අපිට පුළුවන්කමක් නැහැ මේ ඒ ආපු බදු ක්‍රමයේ ගෙවනවනම් ඒ අඩියකට මෙච්චර ගාණක් ගෙවනවනම් ඒ ව්‍යාපාර සාර්ථකව කරනවනම් ඒක මම වැඩ බැලුවයි කියලා මට බෑ මේක ප්‍රතික්ෂේප කරන්න. ඒක ඇවිල්ලා තියෙන ක්‍රමවේදයක් තුන. ඒ නිසා ඒක මේ වැරදි කතාවක්.
ඔව් ප්‍රශ්නේ තිබෙන්නේ ගරු රාජ්‍යමතුමනි, ඒ කියන්නේ ඒ සමාගමේ අධ්‍යක්ෂ මණ්ඩලයේ 2015 ජනවාරි 12 වෙනකන් රවි කරුණායක ඇමතිවරයා ඉන්නවා. ජනවාරි 12 තමයි ඔහු ඉවත් වෙලා ඔහුගේ දුව ඒ සමාගමට ඇතුළත් කරන්නේ. ඔහුගේ බිරිඳ දිගනම අධ්‍යක්ෂ මණ්ඩල සමාජිකාවක්. ඒක ඇත්තනේ.
ඒකටනේද ගරු සභාපතිතුමනි ග්ලෝබල් පාක් කියන සමාගම මේ එතුමා පාර්ලිමේන්තුවටත් එන්න කලින් ඒ සමාගම මේ රටේ තිබිච්ච එකක් ඊට පස්සේ 2002 තමයි මේක ලියාපදිංචි කළ වෙනත් මේකෙන් වෙයාහවුස් එකක් හැටියට ගත්තේ ඉතින් ඒක නිසා මේ එතුමා මේකේ ආරම්භක කෙනෙක් කියලා එතුමා මේකේ පවුලට අයිති කියලා මේක අසාධාරණයක් එතුමාගේ ව්‍යාපාර කටයුතු ඒගෙන ගෙන යන එකේ ඒක ඒකේ පවුලේ කෙනෙකුට ඒක ඉන්න පුළුවන්.
ඔව් හරි ඒකයි මම අහන්නේ. ඒක ඒකයි. ව්‍යාපාරිකයෙක් මුදල් අමාත්‍යවරයා වෙලා තිබෙනවා මම අහන්නේ. එතුමා ඒ අනුමැතිය දෙන්නේ නැතුව ඇයි එහෙනම් වැඩ බලන මුදල් අමාත්‍යවරයා? මොකද හැමදාම තමුන්වාස වැඩ බලන්නේ නැහනේ. වැඩ බලන්නේ දවස් කීපයකට අවුරුද්දේ. වැඩ බලන වෙලාවම ප්‍රයෝගී කරගෙන ඇයි ඒ අස්සනේ උදලා තිබෙන්නේ?
ගරු මන්ත්‍රීතුමා වැඩ බලන වෙලාවේ මේක දාලා අස්සම් කරගත්තා නෙවෙයි. ඒ ඒ විදියට මේ හතෙන් තුනක් මම අස්සම් කළා තියෙනවා. අද නෙවෙයි. ඒ හතෙන් තුනක් මමයි අස්සම් කළා තියෙන්නේ. සමහරවල් එතුමා ආපු වෙලාවක මේක දීලා තියෙනවා නැති වෙලාවක මේක දීලා තියෙනවා. ඒ ගැන ප්‍රශ්නයක් නැහැ. මං හිතන්නේ ඒකේ ඔබලට පෙන්වන්න මම පිළිගන්නවා. ඔබතුමාලා පෙන්වන්න බදු ගෙවල නැත්තම් ක්‍රමවේදේ වැරදි නම් ආපු ක්‍රමයක් වැරදි නම් එක සැරේට මේක දීලා තියෙන නම් වෙන මේ වෙන වික්‍රමයකින් ඒ අනිත් අයට ගත්ත මුදල් අරගෙන නැත්තම් අන්න එහෙම අසාධාරණයක් වෙලා තියෙනවා නම් මේ මේ රටට පාඩුවක් වෙලා තියෙනවා නම් කරුණාකරලා කියන මම ඒක මේ සභාවේ උත්තර දෙන්නම්. මම මේක හරි එකක් කියවල තමයි මේක අස්සම් කරලා තියෙන්නේ.
හොඳයි. දැන් අනිත් අයටත් අනිත් ව්‍යාපාරිකයන් ඔය විදිහට ඉල්ලන වෙලාවට තමන්ගේ පුද්ගලික වෙයාහවුස් පබ්ලික් වෙයාහවුස් බවට පත් කරගන්න ආණ්ඩුවේ අස්සන ගබා දෙනවා නම් අපිට අපි බලමු මේ වෙලාවට කොහොමද මේක හසිරෙන්නේ කියලා. කොහොම වුණත් දැන් මම ඉදිරිපත් කරේ අවස්ථා කීපයක් භාණ්ඩාගාරයට ලැබිය යුතු මුදල් එක්කෝ නැති වෙලා තිබෙනවා. එහෙම නැත්නම් මේ භාණ්ඩාගාරය තිබෙන මුදල් තමයි නැස් වෙලා තිබෙන්නේ. ඒ නිසා තමයි මේ ජනතාව මත ගහන වක්‍රබද්දෙන් පමණක්ම මේ ආර්ථික දුවන සිද්ධ වෙලා තිබෙන්නේ. දැන් අපිට වුණා කරලා තිබෙන්නේ මේ එන එන විදියට ගහවුල අස්සා වගේ යන ගමනක් වෙනුවට රටේ නිෂ්පාදන ආර්ථිකයක් හදලා නිෂ්පාදනය දියුණු කරලා එයින් ජනතාවට ප්‍රතිලාභ ලැබෙන ආර්ථික ක්‍රමයක් දක්වා පරිවර්තන යුතු කියලා අපි හිතනවා. දැන් අපි කොච්චර උත්සාහ කරත් මුනාස කියනවා මෙච්චර ආයෝජක ප්‍රමාණයක් එක සාකච්ඡා කරා දැන් 40ක් එක සාකච්ඡා කරා එනවා කියලා. හැබැයි අපි සලකන්න ඕනේ දැන් ලෝකයේ තියෙන ආර්ථික තත්ත්වය 2008න් පස්සේ ලෝකයේ ඇතිවෙච්ච ආර්ථික අර්බුදය තම සමහන් වෙලා නැහැ. එතකොට දැන් අපේ රටට එහෙම කියපුව ගමන් තකහණිය දුවගෙන එන්න ආයෝජකයෝ මොකද්ද අපි ඇති කරගෙන ඉන්නේ අලුත් තත්ත්වය. තවමත් මුනාස දන්නවාද මේ ආයෝජකයෝ මෙරට එන්න බයයි. ප්‍රධාන හේතුවක් තමයි මේ තිබෙන ආර්ථිකයේ තියෙන අස්ථාවරභාවය. ඒ අස්ථාවරභාවය ප්‍රකාශයට පත් වෙන මේ සංඛ්‍යාලේඛනවලට වඩා තමුන්වහන්සේලක ආර්ථික ප්‍රතිපත්තිය ප්‍රකාශයට පත් කිරීමේදී මහුගේ අයවැය ලේඛනය ගත්තට පස්සේ ආයෝජකයෙක් විශ්වාස කියලා මේකට එනවද? මුදල් අමාත්‍යවරයෙක් අයවැයක් ඉදිරිපත් කරනවා, අගමැතිවරයා තව ටිකකින් වෙනස් කරනවා, ජනාධිපතිතුමා තව එකක් කියනවා. ආර්ථිකය සම්බන්ධ විවිධ පාර්ශ්වයන් විවිධ දේවල් කියද්දී ආයෝජකයෙක් තමන්ගේ ඩොලර් මිලියන ගණන් ආයෝජනය කරන්න සූදානම් වෙයිද? එසම මේ ආයෝජකයන් පස්සෙම දුවනවා වෙනුවට ඒ ඒ ඒ සම්බන්ධ විශ්වාසය එහෙම තියෙනවා වෙනුවට විශේෂයෙන් මේ දේශීය නිෂ්පාදකයන් දේශීය කර්මාන්තකරුවන් ඔවුන් නගා සිටවලා ඔවුන්ට දිර්ගැන්වීම් දීලා ඔවුන්ට බදුසාල් ලබා දීලා රටේ ආර්ථිකය දියුණු කරන්න අපි යෝජනා කරනවා. ඒ වෙනුවෙන් නී සකස් කරන කියලා ඉල්ලමින් මම නිහන්නවා බබසුති.
Thank you very much.